सृष्ट मुक्तगणेर्निजाक्षरपदे दिव्याकृते सादरं यो भक्तो प्रगटिबभूवदयया धर्मार्जन श्रेयसे अत्रान्मूलयितुं त्वधर्ममवितुं साधुंश्च धर्मं शुभम् ध्यायेतं हरिमीश्वरेश्वरमहं बुद्धिदं सर्वदा ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री सहजानंद स्वामी ने नमो श्री घनश्यामाय नमो श्री हरि कृष्णाय समझे ने समझुरे वाला करो हरि नावचन देखी पेखिने ए दुख माशीद पुराने पड़िए जन ए जी समाजीने समाजूरे वाला गर ऋणावचन जैन वचने विघान वीर में पामिए परम आनंद एवा वचन जे उलंघे ते तो कावे मूरख मति मंद हे जे समाजे ने समाजुरे वाला करो रीना वजन
નિષ્કળાન સ્વામી ડાયા માણસોને એમ કહે છે કે તમે સમજો છો તો હે ભક્તો હું તમને ભલામણ કરું છું ભગવાન તમને વાલા હશે એની ના નથી પણ વાલા કરો હરિના વચન ભગવાનની જેવા જ ભગવાનના વચનને વાલા માનજો ભગવાન વાલા છે પણ ભગવાનની આજ્ઞા જો વાલી નહીં હોય તો સરવાળે એનો અર્થ એ થશે કે તમને પ્રભુ જ વાલા નથી માટે જો ડાયા તમે હો તો પરમાત્માના વચનને વાલા કરો ભગવાનના વચનમાં અપાર સુખ રહ્યું છે જીવને જો પરમાત્માની આજ્ઞામાં રહેવાની ઈચ્છા થાય ને પ્રભુ કહે એમ જો આત્મા કરવા માંડે ખરેખર એ જીવ મહાસુખીઓ થઈ જાય એક વાત નક્કી છે કે જો ભગવાન કહે એમ કરીએ તો સુખિયા થઈએ અને પ્રભુ કહે એમ જો આપણે ન કરીએ તો અવશ્ય દુખિયા થાય આટલી આપણને ખબર છે એટલે સ્વામી એમ બોલે છે કે દેખી પેખીને દુખમાં જાણી જોઈ ને શીદ પરાણે પડીએ જન શીદને વળી પરાણે શું કામ પડવું જોઈએ પછી એક વાત બહુ સરસ કરી, જીવ કદાચ કોઈ એમ કહેતા હોય કે અમને એવું બંધનમાં રહેવાનું પસંદ નથી, અમે કોઈની આગીને એમ ન રહીએ, બસ અમે તો જેમ અમને ફાવે એમ કરીએ. સ્વામી કહે છે કે જીવની ખરેખર બહુ ભૂલ થાય છે. જીવ એમ ભલે કે અમે આજ્ઞામ ન રહીએ, પણ જીવ ભગવાનની આજ્ઞા કરતા એ બીજાની આજ્ઞામ વધારે રહે છે. બીજાની આજ્ઞામાં જીવ જેટલો રહે છે, એથી અડધા ભાગની જો ભગવાનની આજ્ઞામાં ઈવડોઈ રહે ને તો એનું કલ્યાણ થઈ જાય. સ્વામી કહે, જેને વચને વિઘાન વિરમે, જેના વચનમાં રહેવાથી માથેથી વિઘન ઉતરી જાય, જન્મ મરણ મટી જાય, ગર્ભવાસનો દુઃખ લખચોરાશીના ફેરા આળસી જાય, વળી પામી એ પરમ આનંદ, અક્ષરધામનો આનંદ મળે, જેને મહા આનંદ કહેવાય છે. તપ કરીને કોઈ મરી જાય તો એ અક્ષરધામ ન મળે એવું ભગવાનનું ધામ. કેવળ ભગવાનની આજ્ઞા જેટલી આપણને કહી છે એટલી જો કરીએ તો સુખે મળે. તપે કરીને ખપી જવાય રે, તોય એ ધામે ન જવાય રે, એવું એ ધામ મોંઘું છે. જ્યાં સુખ સુખ ને સુખ છે એ ધામમાં ભગવાને આપણને જે આજ્ઞાઓ કરી છે એમાં કાંઈ કઠણ નથી કહ્યું, સુખે થાય એવું કહ્યું છે. આપણા અધિકારને જોઈને, આપણી શક્તિ જોઈને પરમાત્માએ આપણને એ આજ્ઞા કરી છે. પણ જેને વચને વિઘન વિરમે પરમ આનંદ મળે, એવા વચન જે ઉલંઘે તે તો કાવે મુરાખ મતિ મંદ, એવા જે ભગવાનના વચન એને ઉલ્લંઘીને જે જીવ વર્તે છે, સ્વામી કે તો કાવે મુરાખ, મૂરખ એ ખરો અને મતિ મંદ કહેવાય, એને બુદ્ધિ બિલકુલ નથી, તો જ એનાથી એમ થાય. કારણ જીવ છે ને એ વાસ્તવિકમાં દેહની આજ્ઞામાં છે, હા તો ઇન્દ્રિયો અંતકરણની આજ્ઞામાં વર્તે છે, હા તો પોતાના સ્વભાવની આજ્ઞામાં વર્તે છે. હવે સ્વતંત્ર ક્યાં રહ્યો? એમ કદાચ નહીં હોય તો ઘણાય જીવ મા બાપની આજ્ઞામાં વર્તે છે. એને વચને વિઘન વિરમે વિઘન થાય, પામીએ પરમ આનંદ એને બદલે પરમ આનંદ થાય, પરમ દુઃખ થાય લખચોરાશી ગર્ભવાસનું, તો એની આજ્ઞા પાડે છે. વળે ઘણાય જીવ કોઈકમાં આસક્ત થયા હોય તો જગતમાં તો બહુ મોટા કહેવાતા હોય, પણ જેનામાં એને આસક્તિ હોય તેની આગળ એક પગે ઉભા રહી નાચતા હોય. તે ભોજરાજાને અને કાલિદત્તને ઓલી વેશ્યાએ બેચારાને બેઈને એવું કરાવ્યું, જગત આખામાં વાત પ્રસિદ્ધ થઈ. કાલિદત્તને મુંડન કરાવ્યું અને કાલિદત્ત જેવો વિદ્વાન વેશ્યામાં આસક્ત હતો તો એની આજ્ઞા પાળીને એને મુંડન કરાવ્યું. જો એક નારીની આજ્ઞામાં કાલિદત્ત જેવો પંડિત તોલો કરાવે અને ભોજ જેવો રાજા વેશ્યાના કહેવાથી એક પગ ઊંચો કરીને ગધાડાની જેમ ભોંક્યો, એને કેવી આજ્ઞા પાડી દો. એમ જેવ બીજાની આજ્ઞા પાળે છે, પણ જેની પાળવી પડે એની પાળવી નથી. જેની આજ્ઞા પાળવાથી સુખ થાય અને જીવને અનંત જન્મની જે વાસના, જે પીડા છે, અંતરની પીડા, ઉદ્વેગ, કામ ક્રોધાદિકનો ડખો, આ બધું મટી જાય એની આજ્ઞા નથી પાડી. જેની આજ્ઞા પાળવાથી જીવ વધારે માંદો થાય એની આજ્ઞા ઉત્સાહે સહિત પાળે છે. કેટલોય કષ્ટ સહન કરીને જીવ ભગવાન શિવાયનાની આજ્ઞા પાળે અને ભગવાનની પાળતો નથી. એટલું બધું ભગવાનની આજ્ઞા પાળવામાં કષ્ટ નથી. એક વાત તો ખાસ વિચારવા જેવી છે કે ભગવાન ભજવામાં કાંઈ એટલું બધું બળ નથી પડતું. તમે જોજો, અમુક માણસ ધૂળ કાઢતા હોય, ખાતર કાઢતા હોય, એની હામું જોવું, એ ખંપાળી લે ને ખાડો કર્યો હોય ને મલકર ખાતર ભર્યું હોય એમાંથી ગરમ બાફ નીકળતો હોય, સમજ્યા, અને એ ખાટું ગંધાતું હોય, સાણ બધું, એ ખંપાળીએ પોળા ઉખાડી ઉખાડીને મોટા હુંડલામ ભરી ભરીને ગાડામાં નાખતો હોય, એ પછી બધી પરિષેદી ઉપર પડતી હોય, હેઠેથી બાફ, ઉપરથી ધમ ધમ જેઠ મહિનાનો તાપ પડતો હોય, ને બપોરના 12 વાગ્યા હોય, ત્યાં પાણી હોય નહીં, પાછો તરીસ્યો થયો હોય, માટલું બળદ્ય પાટું માર્યું હોય ને એટલે ફૂટી ગયું હોય, અને પરિષેવે આખો રેબજેબ થઈ ગયો હોય તો હોય હુંડલા કેડે હુંડલો તાનમાં તાનમાં ગાડામાં નાખી જાય, એને એમાં નહીં દુઃખ થતું હોય, આખો પલ્લી જાય, ધૂળ ધૂળ થઈ જાય, લુગડા કાળા મજ થઈ જાય, મોઢું જોયું હોય બધું ધૂળવાળું ભર્યું હોય, એને તોય પાછો હાંકલા પડકારા કરતો હોય અને ગીત ગાતો જતો હોય, દોહા લલકારતો હોય. ત્યારે આપણને એમ થાય કે આ જીવ આમાં એટલો બધો આનંદ માને છે ને એટલો બધો હેરાન થાય છે તોય દુઃખ ગણતો નથી, અને આ જીવને ભગવાનની આજ્ઞા પાળતા ને માળા ફેરવતા ને પદિક્ષિણા ફરતા ને દંડવટ કરતા ને સાધુ પાસે રહેતા હું ઘા વાગતા છે. વિચાર કરો, ધૂળ ફેરવતો હોય આખો બિચારો ધૂળવાળો થઈ ગયો હોય, અને વળી પછી ગાડું લઈને જતો હોય ને વળી પાછું ખૂંતે ને પછી હેઠો ઉતરીને પૈડે બાંધે, હો એવો બળ કરે, એ બધું આત્યંતિક મોક્ષનું સાધન છે ને, પણ એ થાય છે, ખરેખરું થાય છે. અને વળી ઘઉંનું ખળું લેતા હોય તારની વાત બહુ જુદી હોય, એ પગર નાખ્યો હોય, એની આલડું હાંકતો હોય, બિચારા આખા શરીરે ભકું સોટ્યું હોય, ઉપરથી તીખો તાપ પડે ને પરસેવો વળે ને ભકું સોટે ને એવું આખા શરીરે કરડે, ગમે એમ કરતું હોય ને, પણ એને મન કોણ જાણે કઈ જાતનો આનંદ છે કઈ ખબર પડતી નથી, એ આગીને બધી પડે છે. રાત દિવસ સંસારમાં જીવ મહેનત કરે છે, દુકાનવાળા ધંધાવાળા એના કેટલા ઘાટ કરે, હુએ નહીં રાજદી ધોળાધોળ કરે, અહીંથી જે પુરાયો થઈને ભાગે ને સુરત ને નહીંથી મુંબઈ ને પાછો ત્યાંથી જે ભાગે ને ત્યાં ક્યાંનો ક્યાંય નીકળે, ખાધ્યા પીધ્યા હોય ત્યાંનો બઘડાટી બોલાવે, આ બધું કેમ થાય છે? અરે ભગવાન કે એમ કેમ થતું નથી? તો ભગવાનનો મહિમા નહીં હોય, પૈસાનો મહિમા હશે તો થાય છે, જેથી પૈસાનું માધ્યમ છે ને એટલું પરમાત્માનું માધ્યમ થશે તેથી ભગવાનની એકે એક આગીને પડાશે, ફેર નથી. લ્યો દુર્યોધન બિચારો ભાનુમતીની આગીના કોઈ દી લોપતો નહોતો, કેમ જે એને એનું માધ્યમ હતું, દુર્યોધનને એનું જેટલું માધ્યમ એટલું જો આપણને ભગવાનનું સમજાય તો પછી આગીના કેમ લોપાય? અને આ જગતમાં ઘણા દુર્યોધનો ભાનુમતીઓનું માનતા હશે કે એમ કરતા હશે, એની આજ્ઞા પડે છે, ઠાકોરજીની ન પડે. વળી બરોબર સિઝન હોય, દાડિયા મળતા ન હોય, પંડો પંડ કામ કરવું હોય, એ સિંગ કઢાતી હોય ને બધું થતું હોય, ત્યારે જીવ હવારના વહેલો ગાડા જોડીને પગે ન્યાય જે તૂટે હાં સુધી, આજે ઠાકી જાય એ પછી મળે તાંહળું મેળી દે, એ પછી ખાઈને પાછો ખાટલે પડે ને હવારે પાછો જાગીને મંડે, હો એ વહેલો જાગીને મોડી રાત સુધી અંધારું થાય ને તે ગાડું આવતું હોય, એમને જોઈ આમ આરતી બારતી થઈ ગઈ ને તે ગાડા જોડીને આવતા હોય, આ 18-18 કલાક શરીર તૂટી જાય એટલી મહેનત થાય છે, તે શ્રીજી મહારાજની આજ્ઞા પાળવામાં એટલું બધું બળ પડતું છે. મહારાજે આજ્ઞા કરી એક સાયંકાળે મારા હરિભક્તને મંદિરે જાવું, તે હું ભક્કું કરતું હોય છે. ગામમાં આટા મારે પણ મંદિર ન આવે. અહીંયા આવું મંદિર છે વળી સાધુ રહે, અહીંયા કાયમ ઠાકોરજી જાગે પછી હાડા તેને કથા થાય. એ વખતે આપણે જો ગામમાં નીકળો તો ઘણા વ્યવહારમાંથી ઘરમાંથી કાઢી નાખેલા જે માલ હોય એ બધો ઘેરા થઈને બજારે બેઠો હોય, એ બેઠા બેઠા આખા મલકની વાતો કરતા હોય. મને એમ લાગે છે ને એને મંદિર આવતા નક્કી ભકું કરતું હોય છે, અહીં ન આવે ભજન ન કરે. જીવની આવી અવળાઈ છે. પછી અક્ષરધામમાં કેમ જાય તમે એ કહો. અરે એ વાત તો જવા દો. ઉપર કથા થતી હોય અને ઘણાય અહીંયા ચોકમાં હેઠે બેઠા બેઠા વાતો કરતા હોય, બોલો એ શું સમજતા છે? અમે હાસું કરીએ છીએ એમ. આ બધી જીવની અવળાઈ છે. જીવમાં જો નજર કરીને જોવો ને તો જીવને ખરેખર ભગવાનનો જ અભાવ છે, બીજા કોઈનો નથી. એને ભગવાનનો ને સાધુનો જ અભાવ છે બહુ ઊંડું જોવો ને તો. અને ભાવમાં ભાવ જો ઊંડો જોવો ને તો સ્ત્રીમાં અને પૈસા, આ બેમાં બહુ ભાવ. વિચાર કરે હવ ખબર પડે, હવ ને વિચાર હોય એને ખબર પડે. સવારથી આ સુધી ખાતર કાઢે છે, તું ભગવાન સારું કાઢે કોને પણ વિચારીને કહો તમે. સવારથી આ સુધી હાંઠીઓ ખોદે તો હાથમાં ફરફોલા પડી જાય, તે હું ખોદતો ખોદતો એમ વિચાર કરતો હોય છે ને, સવારથી આ સુધી હું હાંઠીઓ ખોદું છું તેણે કરીને, હે પુરુષોત્તમ નારાયણ તમે પ્રસન્ન થઈ જાઓ. અને 30 રૂપિયા પછી ભેગા થાય ને પછી બૈરાને કાંઈક લુગડું લાવી દે ને બૈરું રાજી થાય તારે એને પુરુષોત્તમ પ્રસન્ન થઈ ગયા. આ એની ઉપાસના ધ્યાન ભજન જે કહો તે એમાં બધું આવી ગયું. છોકરા સૈયા મા બાપ અને કુટુંબ રાજી થાય, સારા લુગડા મળે ને થોડુંક ખાવાનું સારું મળે શું, અને ખાટલો મળે એટલે એને મોક્ષ થઈ ગયો બધો. માટે સ્વામી કહે છે કે મૂર્ખ ન થાય છો. એવા વચન જે ઉલંગે તે તો કાવે મૂરખ મતિ માંદ. માટે જેની આજ્ઞામાં રહેવાથી આપણો મોક્ષ થાય, આપણને પ્રભુ મળે, એની આજ્ઞા શા માટે લોકતી. અને જેનું માનવાથી, જેના કહેવાથી, જેના કહેવામાં રહેવાથી આપણું નીચે અકલ્યાણ થાય, આપણો મોક્ષ બગડે, આપણે જમપુરીમાં જઈ લખતવા રાશિમાં જઈ, એની આજ્ઞા હું કામ ઉત્સાહ સહિત પાળીએ છીએ. પછી સ્વામીએ બીજી લીટીમાં બહુ સુંદર વાત કરી. સ્વામી કે અસમર્થની જે આજ્ઞા મનાય ન મનાય મન, પણ સમર્થના વચનમાં રહીએ રાજી થાય નિષધીન. એ સમજીને સમજુડે વાલા કરો હરિના વચન. અસર્થ કોઈ છે આ જગતના જીવ એનું મનાય કે ન મનાય, સ્વામી કે એનો કાંઈ વાંધો નથી, પણ મહાસમર્થ ભગવાન શ્રી હરિ એનું વચન રાજી થઈને નિષદિન શિરે ધરજો, એ કે એમ કરજો. શ્રી હરે રે જાવી સુખ લઈએ ખીજાવીને ન ખાઈએ ખોટ. હે ભક્તો, ભગવાનને રાજી કરી આપણે પરમાત્માનું સુખ લેવું, એને ખીજવીને ખોટ ન ખાય. વળી આજ ભગવાનને રાજી કરવાનો રૂડો રૂપાળો અવસર છે. મનુષ્ય તન છે, મહારાજના વચનમાં જો રહીએ
તો ભગવાન આપણા ઉપર રાજી થાય. પણ જેની ઘડીએ આ શરીરમાંથી આપણે નીકળી જઈએ અને કર્મ સંજોગે કાંઈક બીજો અવતાર આવે પશુ પંખીનો, તો વિચાર કરો ભગવાનની આજ્ઞા પાળીને પરમાત્માને રાજી કરવાની વાત આપણા હાથમાં રહે ખરી, પૂરું થઈ જાય. માટે આજ મનુષ્ય તનમાં આપણે છીએ ત્યાં સુધી પ્રભુને રાજી કરી શકીએ એવી આપણામાં સામર્થ્ય છે, શક્તિ છે, કરવાનું બાકી છે. ખીજવીને ખોટ ન ખાવી, વિચાર કરવો પડે હું આ ક્રિયા કરું છું તેથી કરીને મારા ઉપર ભગવાન ખીજાતા હશે કે રાજી થતા હશે. હર પલ વિચાર કરે ભગવદ્ ભક્ત, સતત એવું અનુસંધાન સેવે, મારી કોઈ પણ ક્રિયા ભગવદ આજ્ઞાથી વિરુદ્ધ ન થવી જોઈએ. બસ સતત સતત તમામ ક્રિયામાં મને પરમાત્માની આજ્ઞાનું વિસ્મરણ ન થાય, આવો વિચાર ભગવદ્ ભક્ત રાખે તો ભગવાન રાજી થાય. એટલી વાત તો નક્કી સમજી રાખવી કે ભગવાન કહે એમ નહીં કરીએ તો પ્રભુ કુરાજી થશે, અને ભગવાન કહે એમ કરશું તો ભગવાન રાજી થશે. માટે રાજી કરવા, સ્વામી કહે છે કુરાજી ન કરવા. ભગવાન કહે એમ કરશું તો ફાયદો થશે, સુખ થશે. ભગવાન ના પડે એમ કરશું તો ફાયદો નહીં થાય, નુકસાની જશે અને દુઃખ થશે. નિષ્કુલાનંદ કહે ન કીજે એવું લઈ અવારની ઓટ. જે કાર્ય કરવાથી આપણને નુકસાન થાય, ભગવાન આપણા ઉપર ખીજાય એવું કામ ન કરવું. વળી એક આમ ચેતવણી બતાવી કે બીજાની ઓટ લઈને ન કરવું. ઘણા માણસ પોતાને અધર્મ કરવાની ઈચ્છા ન હોય પણ બીજાની ઓટ લઈને કરે, આ કરે પછી આપણે શું વાંધો, એને કરવા દેવું આપણે ન કરવું. આજ્ઞા લોપવામાં વાદ ન લેવો. ઘણા માણસ આજ્ઞા લોપવામાં વાદ લે, એ લોપે તો આપણે શું વાંધો, આપણે લોપી આવું કરાય. એક બાબા ને બે દીકરા, પછી બે નોખા થયા. એક બાબાને ભેળા રાખે નહીં, મોટો કે મારી ભેળા નહીં, નાનો કે મારી ભેળા નહીં. પછી મહિના દાડાનો વારો કર્યો, પછી એક પ્લોટમાં રહેવા ગયો. તો એનો વારો પૂરો થયો એટલે બાબાને ગાડે ચડાવી, અને બે ભાઈ બોલતા નહોતા એટલે આને ઝાંપી આવીને બાબાને ગાડામાં દેડવી નહીં ગયો, ઉતારીને વ્યો ગયો. એટલે તારે એનું બાય માણા ઓલો ભાઈ ઘરે આવ્યો, તારે વાત કરી કે ભાભાને આવી રીતે આ આપણે ઝાંપલે નાખીને વ્યો ગયો ભાઈ તમારો, એમ કરાય કે તારે આ કે હવે મહિનો જવા દે ને, એ ઝાંપલે નાખી ગયો, હું શેરી ઉતારીને આવતો રહું. કે એને જ આવડે છે કે આપણને નહીં આવડતું હોય, તો ભાભાનું શું મજું વિચાર કરો. એમ આ જીવ છે એ એકાબીજીનો વાદ લે છે, પણ શેમાં વાદ લેવાય એની એને ખબર પડતી નથી. ઈવડો એને ઝાંપ લે ભાભાને નાખ્યો તો કે હું એને શેરી નાખતો હોય, પણ મૂર્ખા આમાં વાદ ન લેવાય. કદાચ હજી રળવામાં વાદ લે કે ભાઈની 12 કલાક કામ કરે છે, આપણે 14 કલાક કરવું છે, તો વળી ઠીક છે. પણ આ વાદ લઈને ભાભાને મારી નાખવો છે ને જીવતો. એમ ઘણાય ભક્તો આગીના લોપવામાં વાદ લે કે હું તો કે 5 વાગ્યા જાગે, તો કે 8 વાગે, તો આપણે 100 વાગ્યે જાગીએ, આપણને હું કાંઈ નથી જાગવું. લ્યો એમ કે માગીને લોપામાં કારણ કે એને એકવાર ફરાળ કર્યો તો આપણે આપણે 2 વાર કરવું એમ. આગીને લોપામાં વાદ હોય ને, આગીને લોપામાં વાદ ન લ્યો, એમાં મોર ન થઈ જવું, આગીને પાળવામાં મોર થવું. ખીજવે હરીને ખાટ ન થાય જે એ પણ જાણવું, જનમન માય જે જેથી થાય દુઃખ સુખ સર્વે જાય જે એવો નવ કરવો. કોય ઉપાય જી ઉપાય એવો કરવો નહીં જેણે કરે ખેજે જગદીશ રાજે કર્યાનું રહ્યું કરું પણ હરીને ન કરાવો રીશ કદાચ તમે રાજી ન કરી શકો ઠીક છે એને ખીજવશો નહીં આટલું ધ્યાનમાં રાખો કદાચ તમે વ્રત તપ કરીને ભગવાનને રાજી ન કરી શકો તો કાંઈ નહીં પણ કોઈ કરતો હોય એને અળહાવીને ભગવાનને ખીજવતા નહીં હઠ કરી હરી ઉપરે કોઈ સેવક કરે સેવકાય તે સેવક નહીં શ્રી હરિતણો એ છે દાસ જાણો દુખદાઈ હઠ કરીને ભગવાનની સેવકાઈ કરવા આવે સેવક નથી એ દાસ છે એ ભગવાનનો દુઃખદાયી છે હું એકવાર સોળે બેઠો હતો
એટલે મને અડવા આવ્યો એટલે મેં પગ ઉંચાલી દીધા મેં તો સોળે સોડતો નહીં એને દોડીને ચાલે મને કે ના છે ના પડો અડવે વાત કરો સત્ય મેં કહ્યું એટલે પણ તને ના પડે ના કેમ પડો કે અડવું એને શું કેવું કહો ભાઈ રાજી હું એમ થાય કે કુરાજી થાય એક ગામમાં અડી બહુ જતા હતા પછી અમે એમ આડી દોરડી બાંધી દીધી પછી એક ભાભો બહુ ખીજાણો પછી સોળે રહેતા એટલે એમ કરતા પછી બીજા સંત આવ્યા પછી અમે ત્યાં નહીં પછી ભાભા પગે લાગવા જાય એટલે હવે અડે એટલે એ કાંઈ કહે નહીં પછી કે સાચા સાધુ આ છે જો આપણને અડવા દે છે ઓલ્યા તો વળી આપણને આઘા રાખે કે હા સાચા જ કે આમ બોલ્યો એટલે જીવને બિચારાને આ કઠણાઈ છે મહારાજ રાજી કરવા હોય સંતને રાજી કરવા હોય તો આપણો ધાર્યું મૂકી દઈએ ત્યારે એવડા એ રાજી થાય મન ગમતો મૂકે નહીં કરે હરે હઠાડવા હોડ એવા ભક્ત જે ભગવાનના તેને કહીએ કપાળના કોડ પોતાનું ધાર્યું મૂકે નહીં અને ભગવાનને પોતાનું ધાર્યું કરાવવા મહેનત કરે આવા જે હરિભગત છે સ્વામી કે એને કપાળના કોઢ સમજવા હરિભગત છે એની કાંઈ નાની જ પણ કપાળના કોઢ જેવા આ ઉપમા દીધી ન કરે ગમતું ગોવિંદનું નિજ ગમતું કરાવે નાથને જો મોડે ગમતું એના મનનું તો શોધે વિમુખના સાથને જો એમાં એનું ગમતું મળે તો ભાગે પછી ઉડી હર કોઈ વાતે હડકી ચટકીને ચાલી નિસરે હેત તોડી હરી હરી જન શું વિમુખ શું વાલ્યપ કરે એવા ઝાલમ જનને ઝાળવા જોઈએ જગદીશને રીજે તો ન રહે રીતમાં ખીજે તો કાપે શીશને આવાય હોય ભગવાનને પણ એનું ધ્યાન રાખવું પડે જો રીજે તો એની રીતમાં ન રહે પછી ખીજે તો માથું જ કાપે વચન દ્રોહી થી લાગે વસમી એવા સેવકની સેવકાય નિષ્કુળાનંદ એવી ભક્તિ
ભક્તોને ન કરવી ભાઈ, એવા સેવકની સેવકાય સ્વામી કે વચન દ્રોહી થી વહેમી લાગે. એ ગરીબ ભગત, અમે નડિયાદમાં હતા ત્યારે મને કે અમારું નવું મકાન છે કે તમે પધરામણી આવવાનું છે તમારે. પછી મેં એને કહ્યું કે ભાઈ હમણે અમારે ક્યાંય જવું નથી ને, અમે ભણીએ છીએ તો ખોટી થવાય. ત્યારે મને કે તમે ન આવો તો કાંઈ નહીં. મને કે મારે બીજા બધા ઘણા સાધુઓને ઓળખાય છે, મોટા મોટા સાધુઓને ઓળખાય છે. મને કે કાંઈ મફત લઈ જવાનું નથી, ધોત્યું દેવાનું છે અને 5 રૂપિયા ભેટ મૂકશું. નો આવત કાંઈ નહીં તમ તારે, મારે શું કે. એટલે એનો કહેવાનો ભાવ કે તમારી ભેટ જાય એમ, હું તો બીજા સાધુને દઈ છે. મેં કહ્યું બહુ સારું, સુખેથી દેજો, જાઓ અહીંથી. આવા હોય એટલે એવા સેવકની સેવકાય છે ને સમજી વહમી લાગે. નિષ્કુળાનંદ, એવી ભક્તિ ભક્તને ન કરવી ભાઈ, આવી ભક્તિ ન કરવી ભગતને. હઠ કરી હરીશું રાધિકા રાણીજી, શ્રી કૃષ્ણ સાથે બોલ્યા રીશાણીજી, હતા ગોલોકે પોતે પટ રાણીજી, આવ્યાની પર થયા આહિર રાણીજી. ભગવાન સામે હઠ કરવામાં સારું નહીં. એક વાર હરિભક્ત બધા ભેળા થઈને મહારાજ ને ગઢડે રસોઈ દેવા આવ્યા એક ગામના. મહારાજ કે શું રસોઈ કરશું? મહારાજ આ બધા અમે પૈસા ભેગા કરીને આ રૂપિયા લાવ્યા છે, તમને જે ઠીક લાગે એ રસોઈ કરો. મહારાજ કે મોતૈયાની રસોઈ રાખી. ગામના બધા કે સારું. પણ માલિકોર એક બ્રાહ્મણ હતો, એ કે મહારાજ હાટા જલેબીની રસોઈ કરવી છે. મહારાજ કે અત્યારે મંદિરનું કામ હાલે છે, આટા વલેબી કરવામાં વાલ લાગે અને એમાં ખોટી પો થાય, માટે મોતૈયાની રાખો. કાકે નહીં, રસોઈ તો અમારે આટા જલેબીની જ કરવી છે. મહારાજે સમજાવ્યું કે ભાઈ તમે સમજો. કાકે નહીં, રસોઈ તો આટા જલેબીની જ. પેલો બ્રાહ્મણ કે પછી ઓલા બધા એ પૈસા મૂક્યા હતા મહારાજ આગળ. પછી ભગવાન કે એ હવ હરિભક્તો આમાંથી જેણે જેટલા જેટલા રૂપિયા આપ્યા છે આ ભેગા કરવા, મેં હવના લઈ લો. તો જેણે 5 આપ્યા તો 10 આપ્યાથી હો હોય હવના લઈ લીધા. પછી 1.5 રૂપિયો વિધ્યો. પછી મહારાજ કે આ રૂપિયો કોનો? તારી બ્રાહ્મણ કે મારો. મહારાજ કે હવે હાટા જલેબીની કરાય. આવું કર્યું ભગવાને. પછી એમ અમુક આવા હોય આડોડ, એ હેરાન કર્યા જ કરે ભગવાનને અત્યારે. હવે સાધુને જ કરે જ ને, ભગવાનને હોય જ કરે. 20-25 લાખનું જો મકાન થતું હોય, મંદિર થતું હોય, એમાં 100 રૂપિયા આપ્યા હોય ને હંધા કરતાં વધારે પાવર કરે. આય બારણું મૂકજો, હું આમ કરવું જોઈએ અને લાદી આવી લાવ્યા, આમ નહીં ને આમ હોવું જોઈએ. પછી એને નવા છૂટકે કહેવું છે, તારા આ 100 રૂપિયા ને તને પગે લાગી, તું શીખામણ ન દેતો. કારણ કે બીજું કાંઈ કહેવાય નગર એમ કે અમારા પૈસા લીધા છે એટલે કહે છે. તો પછી પૈસા હું કામ લીધા એમ કે. હતા ગોલો કે પોતે પટ રાણીજી. એ ગરીબ ભગત આવ્યા, તે કે ઠાકોરજીને પાન ધરાવ્યો છો કે નહીં? કીધું ધરાવી છે. હાથ તો કઈ ભાડ્યા નહીં, ધરાવ્યા હતા કે નહીં? કીધું ધરાવ્યા હતા. ધરાવ્યા હતા કે? ધરાવ્યા હતા. તો કે લાવો પરિષદી. સીધું એમ બોલને પરિષદી આપો એમ. કેટલી ઘડી માથા કટ કરીને પરિષદી માં કેમ કે પાન ખવણી થઈ છે તો આપી દેવી એક પાન, એટલે નિરાય. પછી તારે પાદરું કે નહીં, બીજી માથા કૂટ કરે. પછી અમને બહુ આવે દાંત, સમજ્યા? એને પણ ન ખબર પડે કાંઈ કે આ અમારા દાંત કાઢતા છે એમ. હતા ગોલો કે પોતે પટરાણીજી, આવ્યા અવની પર થયા આહિર રાણીજી. ભગવાન આરે રાજાજી હઠ કરી તો શું થયું? ગોલોકમાં ભગવાનના પટરાણી હતા, છતાંય અહીં અવતાર લેવો પડ્યો અને ભગવાન વિના બીજાને ધણી કરવો પડ્યો. ભગવાનના પત્ની મટીને આહિરના પત્ની થયા અને રાધાજીના દીકરા થયા. લ્યો પર પુરુષ કર્યો. આહિરને ઘેર અવતર્યા રહ્યા દિન બંધુ થી દૂર, એવી મોટક મોટો પરી નથી જોઈતી જનને જરૂર. જે મોટે પરમાત્માથી આપણને શેટા કરે સ્વામી કે મોટપને આઘી કાઢો, આપણે જોતી નથી. ભગવાનનો વિયોગ કરાવે, ભગવાનથી વિમુખ કરે, એ મોટપ શું કામની? સાધિકા ગોલોકમાં પટરાણી હતા, એ ભગવાન આર્ય ખીજાણા, ભગવાન આર્ય વધ્યા. સુદામા આર્ય પછી ઝઘડો કર્યો, પછી સુદામાએ દીધો શાપ, તે અહીં જન્મ લેવો પડ્યો. એ તો ભક્ત હતા ભગવાન ના, રાધિકા તે રમા સમાન, એને અર્થે આવ્યા શ્રી કૃષ્ણ કૃપા નિધાન. એ તો ભક્ત હતા લક્ષ્મીજી જેવા, એટલે એના માટે તો ભગવાન શ્રી કૃષ્ણ અહીં આવ્યા અને પરમાત્માએ એનું રૂડું કર્યું. પણ સ્વામી કહે છે કે આપણે એવું થયું હોય તો આપણે સારું કોણ આવે. પણ અતિ અવળાય આરંભી શ્રી હરિથી લેવું સુખ, એવું ભક્ત ન કરે ભગવાન ના, કરે હોય હરિથી વિમુખ. પણ અવળાય કરીને ભગવાનથી સુખ લેવું એ બને નહીં, અને એ ભગવાનના ભક્તનું લક્ષણ જ નહીં. ભગવાન કે એમ જ કરવું, આ જ પરમાત્માના આશ્રિતનું લક્ષણ છે. એ આડોડાઈ કરે જ નહીં, જેટલા આડોડાઈ કરે એ ભગવાનના ભક્ત નહીં, ભલે ભગવાનની પૂજા સેવા કરતા હોય તોય. વળી એક સમાએ રોતા દીઠા રામજી ને રાન, પિનાકી જય પાયે પડિયા થયા સતી અતિ સંશયવાન. રામચંદ્ર ભગવાન જંગલમાં જાનકીજીની પાછળ વિયોગ કરતા હતા, શોકમાં હતા. એ વખતે શંકર અને પાર્વતી નીકળે છે, રામાયણનું આ આખ્યાન છે. એટલે મહાદેવજી રામચંદ્ર ભગવાનને જઈને વંદન કરે છે, એટલે સતીને શંકા થાય છે કે આ ગાંડાને કેમ પગે લાગ્યા. એટલે પૂછવા માંડ્યા તમે એને કેમ પગે લાગ્યા, ત્યારે શંકરે કહ્યું કે દેવી એ પરબ્રહ્મ છે. તો કે આવો પરબ્રહ્મ હોય એ આમ ગાંડા કેમ ગદોડે છે? ત્યારે કે એ તો સીતાજી એમના પત્ની છે, એ માતા જાનકીજીનું અપહરણ થઈ ગયું છે, એટલે પ્રભુ એને પાછળ વિલાપ કરે છે. સતી કે બહેરું ખોવાઈ ગયું, મેં એટલો બધો રોવે છું, બીજો મણાઈ નો રોવે એટલો, અને એને તમે પરબ્રહ્મ કહો છો? શંકર ભગવાન કે પરબ્રહ્મ છે, મનુષ્ય લીલા કરે છે, તમે પગે લાગી લો કે? હું તો એમ પગે ન લાગુ કે, હું તો દક્ષ પ્રજાપતિની દીકરી દાક્ષાયણી છું, ભણેલા આમ જ્યાં મોટા બાપની દીકરી ખરા ને. એટલે શંકરની વાત ગળે ન ઉતરી, ઘણા ન ઉતરે એમ મને, અમે તો ભણેલા ભણેલા હોય પણ ગણ્યા ઠામુકા ન હોય, એનું શું કરવું? પછી શંકરે બહુ સમજાવ્યા કે તમે માનો અને પગે લાગો. ત્યારે પાર્વતીને શું થયું કે બધા જગત શંકર ભગવાનને ભોળા કહે છે ને, એ મને આજ ખબર પડી. આ ભોળા ના થાય એટલે જ કહેવાય, જ્યાં હોય ને માથા ઘાય, હું કાંઈ એમનો પગે લાગ્યું નો જ માન્યા. તેને શિવે ઘણું સમજાવ્યા પણ સમજ્યા નહીં લવલે, ન સમજ્યા. છેવટ પારખ્યું લેવા પર તૈયાર થયા શંકર ભગવાન, કે તો પારખ્યું લઈ આવો. પારખ્યો લેવા પર બ્રહ્મનું લીધો વૈદેહીનો વેશ. શંકર ભગવાન તો આગળ જઈને કોઈક ઝાડવા નીચે બેઠા ને સતી ઘાટી ઝાડની ઘટામાં સીતાજીનું રૂપ લઈ બેસી ગયા. એટલે લક્ષ્મણજી ગોતતા ગોતતા આવ્યા ને બાળી ગયા. લક્ષ્મણજીએ બૂમ મારી કે દોડો ભાઈ દોડો. જાનકીજી તો અહીં બેઠા છે. એટલે સતીને આવ્યા દાંત કે આ ગાંડાનો ભાઈ હાજો હતો, એ તો ભૂલો પડ્યો જાણે. એટલે રામચંદ્ર ભગવાન દોડતા દોડતા આવ્યા અને આમ જોઈને કહે છે કે લક્ષ્મણ આ તો દાક્ષાયણી છે, કેમ અહીંયા આવ્યા છે? હું બે માણસ ઝઘડો થયો છે એટલે કદાચ અહીં અવતારી આવે રિહાઈ. ત્યારે રામ કહે દાક્ષાયણી એકલા કેમ છો ઈશ ક્યાં, એકલા કેમ, ઈશ ક્યાં છે? ત્યારે પામી લજ્જા ગયા પિનાકી પાસળે, ઉત્તર દેવા રહ્યા નથી, ઉભા થઈને 46 મેલ્યા. શંકર ભગવાન બેઠા હતા ત્યાં ગયા, જેમ થયું તેમ કહેવા રહ્યા. પછી શંકર ભગવાન કહે છે, કેમ પરીક્ષા લીધી? પણ સતીને વિચાર થયો કે ન કહેવાય આમ, કેમ? તો કે પરીક્ષા લીધી એમ કેમ કહેવું, કેમ કે પરીક્ષામાં મેં સીતાજીનું રૂપ ધારણ કર્યું અને મહાદેવજી સીતાજીને માતા માને છે, ને હું જો કહીશ કે મેં સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું એટલે મને હવે એ છોડી દે, એટલે વિચાર કર્યો કે ખોટું બોલવું બી શું. પછી સતી ખોટું બોલે, શંકર ભગવાન પૂછવા માંડ્યા કે તમે શું કરી આવ્યા? તો કાંઈ નહીં, પગે લાગીને આવતી રહી. શંકર ભગવાન કે તમને હું ઓળખું છું, તમે એવા સરળ નથી, તો મેં ઘણું સમજાવ્યા હતા, તમે પગે કેમ ન લાગ્યા? માટે હું પરીક્ષા લીધી કહો. તો કાંઈ નહીં, બહુ મનાવ્યા તોય ન માન્યા, નો માન્યા તો નો જ માન્યા. શંકર ભગવાન એમ કહ્યું કે માની છે નહીં. શંકર ભગવાન ને કે કછું ન પરીક્ષા લીનહી ગોસાઈ, કિન્હ પ્રણામ તુમારે હિનાઈ. તમે જેમ પગે લાગ્યા ને એમ હું પગે લાગીને આવતી રહી કે. શંકર ભગવાને પછી ધ્યાન લગાવ્યું ત્યારે ખબર પડી કે બધું બાફીને આવ્યા છે. પછી કે હવે તમારે મારી હામે બેહવાનું, મારી જાંઘ ઉપર હવે નહીં બેહવાનું, નહીતર પાર્વતી કાયમ શંકરના જાંઘ ઉપર બેસે. વડતાલ મહારાજે શંકર ભગવાન પધરાવ્યા છે ત્યાં એવી મૂર્તિ છે, પાર્વતી જાંઘ ઉપર બેઠેલા, અને ગઢપુરમાંય પણ એવી મૂર્તિ છે. પછી સતી બહુ રોયા પણ મેળ ખાધો નહીં. સ્વામી એક કથા અહીં લખે છે, ત્યારે જાનકી થયા જાણી જટીએ, તરત ત્યાગે દે ધાતે હને, નિષ્કુળા આનંદ એવું નીપજું, અવળાયનું ફળ એ હને. શંકર ભગવાને એનો ત્યાગ કરી દીધો. સ્વામી કહે છે કે અવળાઈ કરવા ગયા તો આ ફળ નીપજું. પણ વિચારવા જેવી તો વાત એવી છે કે પાર્વતી જેવા સતી અને એ વખતના કાળમાં અને શંકર ભગવાન જેવા પતિ આગળ ખોટું બોલે તો આજકાલ આગુ પાછું થાય એનો શોખ હું. મનનું ગમતું મૂકવું મોટાને પાસે, વર્તવું વશ થઈ દાસના દાસ જે. બહુ સરસ વાત આવી હવે. મુમુક્ષુ જીવને આ વાત ખરેખર જીવન દોરી જેવી છે. જેને પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય એને એક વાત તો શીખવી પડે. કઈ વાત? કે મોટાની આગળ પોતાના મનનું ગમતું એને મૂકી દેવું પડે. જો મોક્ષને માર્ગે તત્કાળ પ્રગતિ કરવી હોય તો જેટલું મનનું ગમતું કરે એટલું એ મોક્ષમાં પાછળ રહે. તો તને મને નાવે કે દિત્રાસ જે, જો દાસનો દાસ થઈને રહે તો તન મનમાં એને કોઈ દી ત્રાસ ના આવે. કેમ જે દાસને દુઃખ હોય નહીં, આવું એક સુંદર સૂત્ર છે સાંપ્રદાયિક. પણ દાસપણાનો અભ્યાસ રાખવો પડે. જો રહે એવો અખંડ અભ્યાસ જે, અભ્યાસ એવો રાખવો મોટા ગાલ મેલવ માન. અભ્યાસ એવો રાખજો મોટા આગળ માન ન રાખશો. માન એ જીવનો મહા મોટો શત્રુ છે, ભયંકર શત્રુ. માન ત્યાગવું જ જોઈએ, છોડવું જ જોઈએ, ચાલે જ નહીં. રંચ માત્ર માન રહે ને તો અક્ષરધામમાં જતા આડું આવે, જવા ન દે. સ્વામી કહે છે ભલા માણસો, માન મૂકો તો નુકસાની શું છે? જોયેલે સૌ જીવમાં એમાં જાણો નથી કાંઈ જ્ઞાન. જીવમાં તમે જોવો માન મૂકવામાં કોઈ પણ વાતનું નુકસાન નથી. શા માટે માન રાખો છો? માન રાખો એટલું નુકસાન, માન છોડો એમાં નુકસાન નથી. માન મૂકે માન વધે, માન રાખે ઘટી જાય માન. માન મૂકો તો માન ઉલટાનું વધે આપણે, માન રાખો તો માન ઘટી જાય. એક બહુ વિચિત્ર વાત છે આ. ઘણી વસ્તુને રાખો તો વધે, મૂકી દો તો ઘટી જાય, પણ માનને રાખો તો ઘટે, માન મૂકો તો વધે. આમ અવળી સાઈડમાં કામકાજ. એમ સમજે સંત શાણા, માન મૂકવા છે અતિ તાન. પણ એટલું હારોહાર કહી દઉં કે આમ સાંભળ્યા પછી મનમાં એમ થાય કે માન મૂકીએ તો માન વધે, એમ સમજીને માન ન મૂકવું. કારણ એમાં એ થયું કે તો માન સારું નિર્માની થયો, માન વધારવા સારું નિર્માની થયો, એટલે માન તો રહ્યું જ. કેમ જે નિર્માનીપણાનું પણ માન, હું કેવો નિર્માની, મારા જેવો કોઈ નિર્માની નહીં. દેહધારી દુખી માનથી નિર્માની રહે સુખી સદાય, વિઘન રહે એથી વેગળા વળે કષ્ટ ન આવે કાય. દુનિયાના તમામ દેહધારી માનને કારણે દુખી છે. જો એક માન જો જતું રહે ને તો બિલકુલ દુઃખ એને ઓછું થઈ જાય. કષ્ટ માત્ર માનને વશ જીવ સહે છે. બહુ વિચાર કર્યો ત્યારે મને તો એવું જણાણું કે આ જગતમાં જેટલા ઝઘડા થાય છે ને એના મોટા ભાગનો ઝઘડો માન કરાવે છે. ખાસ કરીને તમે જોજો ઝઘડામાં બાબત શું હોય છે કે મને આવું કીધું હવે હું એને ખબર પાડી દઉં. જો માણસો માન મૂકી દે ને તો મોટાભાગના વકીલો છે ને એ હાવ નવરા બેહે. કેસ માનમાં જ થાય, ખબર પાડી દઉં એના મનમાં હું સમજે, હરિયા ગણાવી દઉં કે લ્યો આ કર્યો કેસ. માનમાં માનમાં સમજે સમજે નહીં અને પકડ્યું મૂકે નહીં. અને એટલો બધો કેસ લડે તે બિચારાને બેહીને ઘરે સાફ થઈ જાય બધું ખાવાનું દે. એટલે સ્વામી કહે છે બહુધા તો જીવ માત્ર માનથી દુઃખી છે, નિર્માનીને કાયમ સુખ હોય છે. નિર્માનીને કોક ગાળ દઈ જાય તો કહે છે ભલે ને દઈ ગયો, અહીંયા ક્યાં આપણને ચોંટી જાય, અને એ ગાળ દે એમાં ક્યાં ગુમડા થવાના, એટલે એને કાયમ સુખ હોય છે. વિઘન રહે એથી વેગળા વળ કષ્ટ ન આવે કાય. બધાય વિઘ્નો એનાથી છેટા રહે છે, નિર્માનીને કષ્ટ આવતું નથી. ખાસ ભક્તો શીખે, નિર્માની પણ શીખે, સુખિયા થવું હોય તો ડખો માત્ર માન કરાવે હૃદયમાં. આપણું કોઈક અપમાન કરી જાય તેમાં આપણું જાય શું, ભલે કરી જાય ગાયો દે તો જાય છું, પણ આને તો એવી સોટલી ઊભી થઈ જાય ને, મને કેસ છે નો તું, અને તું મને કહી જા એમ કહીને પછી આથડે એની હારે. માને કરી મોટા તણો અપરાધ તે આવે બની, તે કથા સુણી છે શ્રવણે ચિત્ર કેતુ સુરેશ ને શેવની. વળી માન મોટા પુરુષનો અપરાધ કરાવે છે એ પણ શાસ્ત્રમાં કથા લખાણી છે. ચિત્રકેતુ એ શિવનો અપરાધ કર્યો, દક્ષ પ્રજાપતિએ શંકરનું અપમાન કર્યું. એવી રીતે ઘણાય માને કરીને ભગવદ્ ભક્ત પરમાત્માના માર્ગમાંથી પડી અને ખુવાર થયા છે. વચન દ્રોહી વિમુખથી ખોટ માની મોટી અતિ, અવગુણ લીએ હરિ હરિજનનો એવી માન ફેરવે છે મતી. ઇન્દ્રને દુર્વાસા ઋષિએ માળા આપી, ઇન્દ્રે માનમાન માનમાં માળાનો અનાદર કર્યો. ઐરાવત હાથી ઉપર બેસીને ફરવા નીકળેલો, પછી એ માળા હાથીના માથા ઉપર મૂકી, એ હાથીએ પછી પગમાં કસરી નાખી. દુર્વાસાએ નજરો નજર જોયું કે ભગવાનની પ્રસાદીની માળા અને જરાય મહિમા નહીં ને આ તો હાવ રાજલક્ષ્મીમાં ઉદ્ધત થઈ ગયો છે. પછી શાપ દીધો કે સ્વર્ગની બધી લક્ષ્મી સમુદ્રમાં જાઓ. પછી દેવ બધા ભિખારી થયા અને પછી તો મહા મોટું યુદ્ધ થયું. હવે તમે જોવો તો એના મૂળમાં એક ઇન્દ્રમાં આવેલું માન એમાંથી ડોખો થયો બધો. પછી સમુદ્રમાંથી લક્ષ્મી કાઢવા માટે સમુદ્ર મંથન કરવું પડ્યું અને એમાં ભગવાનને 100 અવતાર લેવા પડ્યા. કચ્છા અવતાર ધારણ કર્યો, મંદરાચળ અંદર જતો રહેતો હતો ઉધર રાખવા. પછી વળી પાછો ઉપર ભગવાનને બેહવું પડ્યું એક સ્વરૂપ લઈને, આમ ડોલ ડોલ કરતો હતો. અને વળી ધન્વંતરી ભગવાનનો અવતાર થયો, એ અમૃતનો કૂપો લઈને પ્રભુ અંદરથી નીકળ્યા. વળી ભગવાનને મોહની અવતાર લેવો પડ્યો, કેમ જે અમૃત અસુરો લઈને ભાગી ગયા. વળી એ અમૃત લાવીને પછી પાતા હતા એમાં દેવોને અને અસુરોને પાતા, એમાં ભગવાને એવું ગોઠ્યું કે દેવોને અમૃત જાય અને અસુરોને પાણી. એ દેવોને ખબર પડી ગઈ, રાહુ આ લાઈનમાં આવી ગયો. ભગવાને એનું માથું કાપી નાખ્યું, ધડને શરીર બે, એનું માથું બે અમર થઈ ગયું. માથું કેતું કહેવાય ને એનું ધડ રાહુ કહેવાય. પછી થયું મોટું તોફાન કે ભગવાને નરનારાયણ રૂપે થઈને ત્યાં લડાઈ કરવી પડી. એમ આટલા તો અવતાર લેવા પડ્યા. કારણ કેટલું? ઇન્દ્રમાં જરાક માન કે ઋષિની માળાનો અનાદર કર્યો. એમાં ઋષિએ શાપ ઠપકાર્યો કે આ બધી માથાકૂટ ઊભી થઈ. એટલે આ બધી કથા સ્કંદ પુરાણમાં લખી છે. એ જબરી લાંબી માટે માન એ આટલું બધું ખરાબ છે. લ્યો આ જોવો ને જગતમાં, તમારે સંસારમાં એકાબીજીના વિવાહ હોય ને ત્યારે એકાબીજી રિહાય, પછી તેડવા જાવ ને તે આવે નહીં, નથી આવું જા કહી દીજે, પણ હું થયું તને. પછી દહ દહ વર્ષની વાત સંભારે બોલી વાળીએ ઉગામણા છેટે હું બોલી ગયો તો તું. એટલે ભાઈ સાહેબ બાપા હવે પધારો ને માફી માંગે, માફી મગાવે. પછી બીજાને કે કા લગાડ્યો ને પગે, પછી જઈને બે લ્યો. પછી કેવું હોય બીજો પાછો કે એ ન આવે તો હું ન આવું, તે પાછો વળી એને પગે લાગવા જવું પડે. હવે પગે લાગો તારે આવે. જીવ આવા માની છે સમજ્યા. પછી હવે ઓલો ધ્યાનમાં રાખે સમજ્યા. પછી એને ઘરે લગ્ન આવે ને તારે ઈવડો એ પાછું મોઢું મળીને બેહે. કો મને આવીને પગે લાગે કેમ? તારે કે હું કામ તારે અમને પગે લગાડ્યા, જે પાછા એને પગે લાગવું જોઈએ. તે લગ્નના એક બે દાડા તો વ્યાજ આવે આમ પગે લાગવામાં. છેલ્લો છેલ્લો લાભ લે પછી આવા હોય. આ કોણ કરાવે છે? માન નિર્માની હોય ને કાંઈ નહીં. હલન ભાઈ આપણે કહી દીધું, બોલ્યા તા હશે બોલ્યા ત્યાં. અને માનીને પાછા પડખે બીજા ચડાવતા હોય ને, જાતો નહીં હોય તમ તારે. જગતમાં આવા બહુ હોય, ગામમાં એવા લગભગ થોડા ઘણા તો હોય જ. કોકનું મંડાવે, ભંગાવે, કૂટાવે, એને ન ઓળખ્યા હોય ને એવડો જિંદગી આખી હેરાન થાય. એને ઓળખી રાખવા પડે કે આ નકામ છે. આ ગામો ગામ તો હોય જ ત્યાં તેને ઓળખવા પડે. અને જે નથી ઓળખતા એને જિંદગી આખી એના વ્યવહારમાં એવડો નેડ નેડ કરતો હોય. તમારે જોવું ખરખું આવવા દે નહીં. એવો વાત કરે પડખે મંથરા જેવો. મંથરાએ કઈ કઈ નહીં, દશા બગડ નહીં. રામને વનમાં કઢાવ્યા કે ભરતને ગાદી હોંપાય ને હું એમાં ફળ નીકળ્યું કહો. રાંડી હામુતી દશરથ પુત્ર વિયોગે મર્યા. વચન દ્રોહી વિમુખ થે ખોટ માની ની મોટી હતી, અવગુણ લીએ હરિજન હરિનો એવી માન ફેરવે છે મતી. વચન દ્રોહી વિમુખ થી કે છે માની માણસ ને મોટી ખોટ છે. કેમ છે? હજી કોઈ આજ્ઞા ન પાળતો હોય તો કાંઈ નહીં, પણ ભગવાનના ભગત નો અપરાધ તો ન કરે. એ મંદિર નો આવે કે ભજન ન કરે કે જે કરતો હોય ક્રિયા કરે, પણ માની માણસ તો શું કરે? આજ્ઞા પોતે પાળતો હોય તોય બીજાને હેરાન કરે, બીજાનો દ્રોહ કરે. એટલે માનીને બહુ મોટું નુકસાન છે. કારણ કે માનનું એ લક્ષણ છે કે ભગવાનને ભગવાનના ભક્તનો એ અવગુણ લેવડાવે, અપરાધ કરાવડાવે. માનમાંથી અપરાધ થાય છે. માની કેનું માને નહીં મર હોય વાલ પનાવે, આપડાપણ માં દેખે નહીં રહે અંધ ધંધ દિન રેણ માની કોઈનું માને નહીં ગમે મનવા નહીં એને ફાયદો થાય એમ હોય પણ એકવાર માનીને પછી છે ને વટ સડી જાય ને પછી પતી ગયું પછી એ નમતું મેલે જ નહીં માની છે ને એ ઘોડા બિટક્યા જેવું છે એને મુકતા આવડે નહીં પકડાઈ ગયું કોઈ કવિએ કહ્યું માની કહ્યું માને નહીં ભલે કરી હોય ભૂલ હયું તો ઘણું આ કહે પણ મુખે ન કરે કબૂલ માલકોર આ પડતી હોય કે વાત તારી બધી હાચી છે પણ એમ છે નો હું માનું લ્યો
આમ જીવને પછી વટમાં વ્યુ જાય કામકાજ કામી ક્રોધી લોભી ને લજ્જા કેદી આવે જાય ઉરમાય નિષ્કુળાનંદ માની ને મને લાજ શરમ નહીં કાય કામી ક્રોધી લોભી ને ક્યારેક લાજ આવી જાય સ્વામી કહે છે કે માની આ જગતમાં જે છે એને લાજ નહીં એને શરમ નહીં માની ને લાજ કે શરમ કઈ ન હોય એ હાવ નકટો હોય માની પોતાનું કલ્યાણ બગાડે છેવટ આખી જિંદગી ન બગાડી હોય ને તો છેલ્લે જાતા બગાડે ખરો છેલ્લે પગથિયે ઈ પડે ખરો હરિના જનને જાણજો એ ખોટ્યો જે ગુણ વિના ગણે છે મનમાં મોટ્યા જે હવે આ કડવામાં સ્વામી ઈર્ષ્યાની વાત કરે છે કે ઈર્ષ્યા જીવને બહુ નડે છે એ માનની દીકરી છે માનમાંથી ઈર્ષ્યા થાય છે જેને મોટું થવાની ઈચ્છા હોય ને એના હૃદયમાં ઈર્ષ્યા આવીને વાસ કરે છે જેને નાનું રહેવું હોય કે મારે તો બધાથી નાનું ને બધાથી વાહે રહેવું છે દાસ રહેવું તો અહીંયા ઈર્ષ્યા કોઈ દી આવે નહીં પણ જેના મનમાં એમ થઈ જાય કે મારે મોર થઈ જવું છે ત્યારે એને ઈર્ષ્યા આવે તેમાં તો રહ્યા છે કલેશ કોટા જે કરોડો ક્લેશો રહ્યા છે પોતામાં ગુણ નથી અને મોટું થવું છે દ્રગહીણા દીએ છે તે માહી ડોટા જે આંધળા માણસો જ્ઞાન વિજ્ઞાન મોટા થવા માટે ડોટું દે છે પણ એવા ગુણ નથી મોટો કઈ રીતે થશે નિષ્કળાન સ્વામી કે મોટું થવાનું મન મારે દિલમાં ઘણો ડોડ એવા ગુણ નથી તન મારે કાં કરે તું કોડ તું તપાસી જો ને તુજ ને રે ઉતરી અંતર માં ભૂંડા ઘાટ ઉઠે છે ભીતરે રે જેને કહેવાય બાર સ્વામી કહે છે તું માલિક તો જો તારા ઘાટ સંકલ્પ તો અરે મોટું થવાનો ડોડ છે એની કઈ ના નથી પણ તારા મોટું થવા એવા ગુણ એ કઈ છે અને મોટું થવું લ્યો ડોટ દીએ છે ખોટ ટાળવા પણ ખોટ રજ ખસતી નથી મોટું થવું છે અને મોટું થવું છે પણ ઈર્ષ્યા એ કરીને મોટું થવું છે બીજાને પાછળ રાખીને પોતાને મોટું થવું છે એટલે મોટું થવાતું નથી બળ ઘણું કરે છે
પણ ખોટ એને હૃદયમાં જે છે એ ટળતી નથી
ડોટ દીએ છે ખોટ ટાળવા પણ ખોટ રજ ખસતી નથી ખોટો ભાંગે ત્યારે મોટો થાય અને મોટો થવાનું ખોટો ટાળવાની મહેનત કરે ઈર્ષ્યા એ કરીને હવે ખોટો ટળતી નથી એનું કારણ સ્વામી કહે છે ઈર્ષા રહી તેને આવરી તે અળગી ન થાય ઓર થે ઈર્ષા થાણું જમાવીને બેઠી છે આને ક્યાંથી ખોટ ટળવા દે બધી ખોટો એમને મરે પછી મોટો થાય ક્યાંથી જો ઈર્ષા મૂકી દે તો એના બધા અવગુણ નાશ પામે ઈર્ષાળુની ઉપર રાજી કોણ થાય અને ઈર્ષા તો મોટા મોટા માણસો મરે હો નાનામાં ઈર્ષા ન હોય ઈર્ષા તો મોટો હોય ને મારે જેવી તેવી નથી એને છે ને નાનામાં ફાવતું નથી એ ઈર્ષાને બહુ પોળી જગ્યા જોઈ. હા, મગર તો સમુદ્રમાં જ રહે ને, એ કઈ ખાડા મોકળામાં ન રહે. ઈર્ષા મગરી જેવી છે, અને ગમે એને ટાંટક્યો ચાલે, એ જોવે જ નહીં કે આનો પકડાય કે ન પકડાય. ઈર્ષા દેખે દોષ પર નામ ભાળે નહીં પોતાની ભૂલ. આ ઈર્ષાનું લખણ, કોક ના જ દોષ જોવે, પોતાની ભૂલ કોઈ દી જોવે જ નહીં. અમાપને જાય માપવા વળી કરે અમૂલ્યનું મૂલ. જેને ન માપવાના હોય એને માપ માપ કરે, જેનું મૂલ ન કરવાનું હોય એની કિંમત અહીં કંઈક કરે. આના એટલે નાના એટલે નાના એટલે ત્રાજુ લઈ બેસે તોડવા સૌનો કાઢવા સમાર. બીજા છકી વળી બમણો ભાળે પોતામાં ભાર. ત્રાજવું લઈને બધાને જોક્યા કરે કે આ 25% આ 50%, પછી હિસાબ કરીને પોતાને શું કે મારે જેવો કોઈ નહીં. બધાએ થકાય એને પોતાનો ભાર પોતાને વધારે પડે, બીજા કોઈને એનો ભાર ન પડે પણ એને પોતાને પોતાનો બહુ ભાર પડે. લ્યો આને કોને કહેવા જવું આ ખોટનું. હવે આપણો ભાર બીજાને પડે એ તો સમજ્યા, પણ આપણો ભાર આપણને જ પડે એને માન કહો કે ઈર્ષા કહો. આપણું કાર્ય જોઈને આપણના કોક વખાણ કરે એ તો ઠીક છે, પણ આપણું કાર્ય જોઈને આપણે જ આપણા વખાણ કરવા માંડી કે વાહ વાહ સાબાઈ છે મને, મેં કેવું કર્યું, હવે એને હું સમજવું કહો. ઘણા માણસ પોતાનું કાર્ય જોઈને પોતે બહુ ખુશ થાય, પોતે જ બહુ રાજી થાય કે વાહ વાહ મેં કેવું કર્યું એમ, આને માન કહેવાય. પોતાને આનંદ ન થવો જોઈએ, બીજા રાજી થાય બરાબર. પોતાને રાજી ક્યારે થવું, બીજા જ્યારે પોતા ઉપર રાજી થાય ત્યારે પોતે એમ રાજી થાય કે બધા મારા ઉપર રાજી થયા એટલે હવે મારે સારું થી થશે. બીજા રાજી થાય એનું પોતે રાજી થાય એનો વાંધો નથી, પણ પોતે કામ કર્યું હોય એનું પોતાને રાજીપો થાય મેં કેવું કર્યું એમ, અને પાછો એમ મને આવું મેં કર્યું રાજી થાય જ ને, એટલે એ એને અભિમાન છે મેં આવું કર્યું તો રાજી થયા, એટલે આ એટલું એને આખો ફેર પડી જાય. એવી અભાગણી ઈર્ષામ જેને ગુરુ સંત ની ગણતી નહીં, વિનાશ એવો નહીં વિમુખ સંગથી, જેવો ઈર્ષા કરે છે રહી. સ્વામીએ ઈર્ષાને અભાગણી કીધી, અને ખરેખર જેનામાં ઈર્ષા આવી જાય ને જિંદગી આખી અભાગ્યો રે, કારણ કે અભાગણીનો સંગ કરે એ અભાગ્યો જ રે. અને અભાગણી સાથી કે એને કોઈની ગણતી જ નહીં, પછી ગુરુ હોય પોતાના કે સાધુ ગમે એવા મોટા હોય કે ગમે એવો હરિભક્ત હોય કે આચાર્ય હોય, એ તો ઈર્ષાવાળુંને તો કાંઈ જોવાનું જ નહીં, ઈર્ષા કરવાની જ બધા હેરે. મહારાજને વચનાવ્રતમાં પૂછ્યું કે મહારાજ ઈર્ષા કોને કહેવાય, મહારાજે બહુ સરસ ઉત્તર કર્યો. મહારાજ કે બીજાનું જ્યારે રૂડું થાય ત્યારે આપણને હૃદયમાં દુઃખ થાય ત્યારે સમજવું કે આપણે ઈર્ષા છે, અને બીજાનું જ્યારે ભૂંડું થાય ત્યારે આપણને સુખ થાય ખારું થયું ત્યારે સમજવું કે આપણામાં ઈર્ષા છે. અને આમ જોવો હશે આમ તળિયે થોડી થોડી હોય, આમ તપાસ કરવા જોઈએ આપણો ભાઈ મારુતિ મોટર લાવે તો આપણને સુખ થાય કેમ થાય, બીજો લાવે એનો તો વાંધો નહીં પણ પડખે જ લાવે દુઃખ જ થાય. મોઢે કે ખારું કર્યું આમ છે તેમ છે, પણ મનમાં દાજ થાય તારી જાતના ને એક્સિડન્ટ થાય તારું, અને એનું કારણ એમ કે મારે નહીં ને એને. અને એમાંય જો એકાદ વાર આંટો માગ્યો હોય ને બેહવા માગ્યો હોય ને જો ના પાડી કરે સંજોગો વસાર પછી પૂરું થઈ ગયું, પછી ઈર્ષ્યામાંથી ભડકો થાય મોટો જબર અને ન બોલવાનું બોલે, આવો જીવનો સ્વભાવ છે. અને મેં ખાસ અભ્યાસ કર્યો, ગામડામાં બહુ ઈર્ષ્યા છે અતિશય, શહેરમાં નથી. શહેરમાં પડખેન વાળો શું કરે છે એને ખબર ન હોય, 5 વાર રહેતો હોય તો એ હો હો ના કામમાં ઊંધે કાન મતતા હોય, કોઈને ખબર ન હોય, એકાબીજીનું બહુ ધ્યાન ન રાખે શહેરમાં. આ નવરા થાય સાપુ વાંચે બીજી માથા કોઈ નહીં, પણ ગામડાના વાળાને સાપુ તો બંધાવે નહીં, ભાવતા ન હોય બેઠા બેઠા ઈર્ષ્યા કર્યા કરે કે એ હું કાગળ બંધાવે ન કામ. પછી બેઠા બેઠા ઈર્ષ્યા કરે, જોયા જ કરે. અને નાના ગામમાં તો કોણ આવ્યો કોણ ગયો, અમુક હોય એવા બે ચાર ગામમાં કોણ આવ્યું ભાગોળેથી, કોણ ગર્યું કોણ નીકળ્યું, કોને ઘરે મહેમાન આવ્યા, કેટલા આવ્યા, શું જીમાય, ક્યાંય ગયા, શું વાત થઈ, આ બધા તપાસ રાખ્યા જ કરે. આવી ટેવ પડી ગઈ જીવને, ભજન ન કરે, લ્યો ઈર્ષ્યા કર્યા જ કરે. અને વધારે ઈર્ષ્યા કોની સાથે થાય છે, સમાનમાં ઈર્ષ્યાનો વાસ છે, બરોબરિયા સાથે ઈર્ષ્યા વધારે થાય. બહુ મોટો હોય ને એની સાથે નાના ઈર્ષ્યા ન થાય, ભાઈ તો મોટા, એ પગે લાગે કે તો બહુ મોટા કહેવાય. પણ ઈર્ષ્યાનો પ્રસંગ ક્યાં આવે છે, જે હળોહળ હાલ્યા જતા હોય ત્યાં ઈર્ષ્યા થાય છે. અને સમજાય તો દાખલો દઉં, જે 100 કિલોમીટર આપણી મોર પોય હોય ગાડી લઈને, એની અરે આપણે કઈ સડાસડી થાય, પણ આપણી પડખે જે આવતો હોય ત્યાં સડાડી જાય, મારો દીકરો સાડી કાપશે કદાચ, એમ એની હારે આપણને એમ પેલું થાય. એમ કરોડોપતિ ને કરોડોપતિ હારે ઈર્ષ્યા, ઈ બેન હોય, પણ બજારો કો કરોડોપતિ હોય એને પછી બીજો હજારપતિ, એને હું ઈર્ષ્યા કરે, આમથી એનો કઈક સાથ લેતો એને કઈક મળે, ઈર્ષ્યા કરીને હું એને ફાયદો થાય. પણ હારે હારે ઈર્ષ્યા, એટલે બે ભાઈઓમાં ઈર્ષ્યા બહુ હોય. અને જુઓ ને, કૌરવ અને પાંડવો જિંદગી એકી બાજ્યા, ભાઈઓ જતા ને કખ નો એવું ઝઘડ ઝઘડે જ કર્યા. માટે ઈર્ષ્યા ન કરવી, ટૂંકો અર્થ, ઈર્ષા ભક્તિને ખાઈ જાય છે. અને બીજું બધું તો સમજ્યા, પણ ઈર્ષા ભક્તોમાં મોક્ષની બાબતમાં ઈર્ષ્યા, લ્યો સત્સંગ મંડળોમાં ઈર્ષ્યા, અને વધારે વધારે ઈર્ષ્યા અમારી નાયતમાં હોય, જાજી ન્યા ભેગી થઈ ગઈ. કારણ શું કે બીજા તો નવરા ઓછા, તમારે ઈર્ષા કરવી હોય પણ શું થાય, હાથી લઈને જવું પડે ને ગાડામાં બેઠા બધો આડોળો થાય એ જોતું જવું હોય, વાવતા હોય તો ત્યાં ધ્યાન રાખવું પડે, એટલે ઈર્ષા કરવા નવરાય નહીં તમારે. મોટા ખેડૂને વેર અપરવારે જાય, કારણ કે કાંઈ નવરા થાય નહીં, વેર વાળવા જાય નહીં, પરવારે તો વેર વાળવા જાય ને. એમ તમે નવરા થાવ તો હમણાં બધું કરો, પણ નવરાય ન મળે શું કરો. અને અમારે હાવ નવરા, નો છોકરો પરણાવો, નો કોઈને વેહવાળ કરવા, નો હાથીએ જવું, ભજન અમારે અખંડ કરવું જોઈએ, પણ એ તો ફાવે નહીં. એક સદગુરુ મને કે ખવારમાં બસ બેસીને માળા 10 ફેરવી લેવી, આખો દાડો હું માળાનો દાંડિયો, કે હાથમાં લઈને ડખ ડખાવ્યા કરે આખો દાડો, એ દંભ મને ન ફાવે. સવારે 10 માળા કમ્પ્લીટ ફેરવી લો, પછી આખો દાડો કાંઈ લપ નહીં, એ હું લપ પણ આખો દાડો, એ તો બધો દંભ કહેવાય. આખો દાડો ઠાકોરજીને પછી નિરાજ થવા દેવી જોઈએ કે. અને મહારાજે શિષ્યપત્રીમાં એવું લખ્યું કે ભજન ભક્તિ વિના સાધુએ એક ક્ષણ પણ જવા દેવી નહીં, નિરંતર ભજન કરીને તમામ ક્ષણો વિતાવી. આ એમ કે આખો દાડો હું દાંડ્યો, પછી શું કરવાનું, પછી મલકનું કૂટવાનું બેઠા બેઠા. અને વાત એ સાચી, નવરો નખો દવાળે, જગતમાં કહેવત છે, ભજન ગમે નહીં, માળા ગમે નહીં, કાંઈ શાસ્ત્ર વાંચવું ગમે નહીં, ધ્યાન ગમે નહીં, કઈ કરવું હોય પછી પછી આ ભવો ભવો ના અંગ પડી ગયેલા છે, ઈર્ષ્યા કરવી ને એવું બધું એ બેઠા બેઠા કર્યા કરે. જે જળમાં હી મળ ટળે તે જળમાં મળ ભૂસે જઈ, કથાનો દાંડિયો નહી હારો. ધોરાજીમાં એક મહાત્મા આવ્યા સમજ્યા, પછી ધોરાજીમાં 5 વાર કથા થાય, પછી એ કહે છે કે અહીંયા હારું છે, મંદિર હારું, રહેવાનું સારું, પાણીની સગવડ હારી, બધું સારું છે, પણ આલું 5 વાર અહીં કથાનો દાંડિયો છે. કે 5 વાર કથા થાય ને આલું આપણે જવું પડે, ન જાય ખોટું દેખાય, માટે અહીં નથી રહેવું કે તે ન રહ્યા. અમે વલભીપુરમાં ભજન કરતા હતા, ધૂન આલે એકાદશીનો દાડો રાતના 10 વાગે, અને 2 મહાત્મા આવ્યા, આવીને આમ જોઈને બોલ્યા કે ઓહો હો, અહીંયા તો ભજનનો મોટો ધોધ હાલ્યો જાય કે, અહીં ન રહેવાય, તણાઈ જવાય કે. પછી પાછા વળીને ગ્રસ્ત ને ઘરે હોઈ રહ્યા, પછી વૈયા ગયા. નથી ગમતું ભજન જીવને, શું કરો તમે કહો. જે જળમાં હી મળ ટળે તે જળમાં મળ ભૂસે જઈ, તેને શુદ્ધ થવા શરીરે ઘરે ઉપાય કે મળે નહીં, જ્યાંથી છૂટવાનું હોય ત્યાં જ જીવ પાપ કરે. અને ભગવાનનો અને સંતોનો એવો મત કે અખંડ ભજન કરવું દિવસ રાત. અને અમરીશ રાજા એમ કહેવાય છે કે 4 જામ દિવસના 4 જામ રાત્રિ કહેવાય, પહોર એટલે 3 કલાક. હવે અમરીશ રાજા 7 પહોર ભજન કરતા અને 1 પહોર હૂતા, એટલે 24 કલાકમાં ફક્ત 3 કલાક સૂતા અને બાકી 7 પહોર ભજન કરે. તોય અમરીશ રાજાને એક દિવસ એવો વિચાર થયો કે આ મારી 3 કલાક બગડે છે ખોટું. આ 3 કલાક જે ઊંઘું છું એ મારો એટલો સમય મનુષ્ય અવતારનો એરે જાય છે એમ એને વિચાર થયો. ત્યારે હવે આ જે એવું બોલે છે કે આખો દડો ભજન થોડું કરકર કરવાનું હોય, એ કઈ ભક્તિની લાઈનમાં છે એવડે? એ કઈ સમજાતું નથી. એક ટેલી આવ્યો હતો એક ગામમાં, અમે હતા ને, પછી ઉતારો મને કઈક આપો તાર ગામના, કે મંદિરમાં જા મંદિરમાં રહેજે, તે મંદિરમાં મોકલ્યો. મને કે અહીં ઉતારો કરવાનો છે મારે. મેં કીધું તારે અહીં ઉતારો થોડો હોય ગામમાં કઈક ગોજ, તો કે નહીં બધા મને અહીં મોકલ્યો. તા તો 2-4 હરિભગત આવ્યા, સ્વામી આને ઉતરવા દેજો. એટલે આપણે તો કઈ બોલાય નહીં, મોટા મોટા હરિભક્તો 2-2 થોકડી બીડી પીવે ને કઈ કીધું સીધા ગાળે જ દે. મેં કીધું કઈ વાંધો નહીં, પછી ઉતર્યા. પછી ટેલિયાને કીધું અહીં રહેવાનો વાંધો નહીં પણ ભજન કરવું જોઈશે, તો કે ભજન કરીશ એમાં કઈ વાંધો નહીં. પછી ટેલિયો સભા મંડપમાં હુઈ ગયો. હવે હું માળા ફેરવતો, પછી ટેલિયાને કીધું હા ઉભો થા હુઈ કેમ ગયો માળા ફેરે? મને કે પણ આખો દાડો ભજન હતું છે, ભજન કા બી ટાઈમ હતા એ? મને કે હિન્દી બોલતો, મને કે ભજન કા બી ટાઈમ હતા? મેં શું ટાઈમ? તો કે હવે ઘડી કરી લેવાનું, પછી આખો દાડો હું? મને કે મેં કીધું આમ એક કોઈ હું તો પછી માં નહીં આવી, હું પદીખણા ભરતો ને ઓલી કોઈ હું ખૂણે ખૂણે હોવા રહ્યો. એમ જીવે વળી ભજનનો ટાઈમ નીચી કર્યો છે, કહો ભજનનો ટાઈમ હોય કે આખો દાડો ન હોય? અમરીશ રાજા કે 3 કલાકે મારા બગડે છે, એ અમરીશનો મત. અને આવડા બધાનો મત જો, એ એમ વિચારતા છે હવારે 10-15 માળા ફેરવી છે ને એટલો ટાઈમ બગડે છે, પણ શું થાય હવે? એ એટલી ફેરવવી પડે, નહીં તો લોકો એમ કે કાંઈ કરતા નહીં. ખરેખર હવારમાં એ ટાઈમ બગડે. આવું છે જીવને અંગ આવા છે, ઈર્ષા કરવામાં ટાઈમ કાઢે છે. માટે ઈર્ષા ન કરવી, જરાય ન કરવી. બીજાને જેમ સુખ થાય ને એમ આપણે રાજી થવું, ભલે ને થાય આપણું શું જાય? ભલે ને એ કરોડોપતિ થાય, અબજોપતિ થાય, મહાન બની જાય, અમારે અમારી નાતમાં શું થાય કે એને બધા માને ને અમને નહીં? એને કેમ માને? આ ડખો તમારે એમ થાય કે એને પૈસા વાળો થઈ ગયો ને અમે કેમ નહીં? તમારે આ ડખો એટલે આમ ડખા હોય બધે. જે જળમાં હિ મળ ટળે તે જળમાં મળ ભૂસે જઈ, તેને શુદ્ધ થવા શરીરે કરી ઉપાય કે મળે નહીં. જેવી વચન દ્રોહીની ખોટ વર્ણવી તેવી જ માનમાં હિ રહી, એમ ઈર્ષા માઈ ઓછી નથી છે પરિપૂર્ણ માનો સહી. અમુક અમુક નાતમાં બહુ ઈર્ષા, અમુકમાં નહીં. અમુક કાંઠી ગરાસિયા બીજા ત્રીજા હોય ને, એનો એક માણસ જો આગળ લાઈનમાં આવી ગયો હોય તો એ બધાને એમાં લઈ લે ખાતમ. એ લોકોને એવું, એ બધી હંપેલી એકા બીજી ઈર્ષા ન કરે મલકર. અને અમુક નાયતમાં ઝઘડો જ બહુ, અને જુઓ કાગડાની નાયત હંપેલી એમાં ઝઘડો તમે ભાળો નહીં, અને કૂતરાનું તમે જુઓ કૂતરાની નાયતને ભળે જ નહીં તમારે. ઓલી શેરોનું ઓલી શેરી જાય ને તો વાયા થાય, ઓલા બધા ઠેઠ મૂકી આવે ઠેઠ, ત્યારે આ નિરાજ થાય. ગામનું હોય ને એને સીમના કૂતરા સીમમાં ન જવા દે, અને સીમનું કૂતરું ગામમાં આવે ને તો ગામના બધા વાયા થાય. અહીં કેમ આવ્યું ભૂયું જા? એટલે કૂતરામાં આવો ડખો હોય. હરિજન ને હાણ હંમેશે ઈર્ષા કરે છે ઉરતણી, નિષ્કુળાનંદ કે નિત્ય પ્રત્યે ખાટ નથી છે ખોટ ઘણી. માટે સ્વામી કહે છે ભગવાનના ભક્તોને પોતાની જ ઈર્ષા પોતાના ભજનમાં વિઘ્ન કરે છે. નિત્ય પ્રત્યે ઈર્ષાવાળાને હંમેશા એના હૃદયમાં જો તપાસ કરે ને તો કાયમ ને માટે નુકસાની અને પ્રત્યક્ષ દેખાય. જરાય ઈર્ષા રાખે ફાયદો નથી, સતત નુકસાની. અર્થાત મોક્ષના માર્ગે ચાલેલા મુમુક્ષુઓ ઈર્ષ્યા ન કરે, સંપીને ભજન કરે. અમુક મંદિરમાં ઈર્ષ્યા, કોક માણસ જો વધારે કાંઈ મંદિરમાં સેવા ભજન કરતો હોય ને તો બીજા એની ઈર્ષ્યા કરે, કરવી પોતાને હોય નહીં, કોક કરતો હોય ને કરવા દે નહીં. સંત સાચા તે કહીએ, કાઢે ખોટ ખોળી ખોળી બાર, અંતર માર હે એ જળા ડાઘ લાગવાના પેલગાર. એ જ સંત સાચા તે કહીએ, કાઢે ખોટ ખોળી ખોળી બાર. સાચા સાધુ કોને કહેવાય? કે જે પોતાની ખોટોને ખોળી ખોળીને બારી કાઢે, પોતે પોતાની કસરો ભૂલ્યો અને દિવસે દિવસે મૂકીને પોતે શુદ્ધ થાય, એનું નામ સાચો સાધુ. અંતરમાં ઉજળાડે, હૃદયમાં ડાઘ ન લાગવા દે. કામ ક્રોધ લોભ મદ માયા આશા તૃષ્ણા એનો હૃદયમાં ડાઘો ન પડવા દે. ભગવાનને સદાય હૃદયમાં સાચવી રાખે એનું નામ સાચો સાધુ. દેખે નહીં દોષ પારકા, ભાળે પોતાની ભૂલ. પારકા દોષોને જોવે નહીં, પોતાની ભૂલને અંદર ઉતરીને તપાસ્યા કરે, પોતે ભૂલો કાઢ્યા કરે. ગણે અવગુણ આપણા, માને સંત હરી નાય મૂલ. એમ માને કે આ સંત છે, એ ભગવાનના અમૂલ્ય છે, પોતામાં અવગુણ ભાળે છે બીજામાં નહીં. એ સમજે સુખદાયી સંતને, દુઃખદાયી પોતાનું મન. સંતને સુખદાયી માને છે, પોતાના મનને દુઃખદાયી માને. અરી મિત્રને ઓળખે, તજે ભજે તે હરિજન. એ જ સંત સાચા તે કહીએ, કાઢે ખોટ ખોળી ખોળી બાર. અરીને ને મિત્રને ઓળખે, મિત્રને પોતે રાખે છે, દુશ્મનોનો ત્યાગ કરે છે, એનું નામ સંત કહેવાય. અંતરે ન પડે અવળી, આટી હરિજન સાથ. જેનું સાધુ હૃદય છે એને કોઈની સાથે આંટી ન પડે. ભગવાનના ભક્તો સાથે કોઈ દિવસ આંટી નથી પાડતા. નિષ્કુલાનંદ નિશ્ચય કરી, રીજે એવા જન પરનાથ. એ જ સંત સાચા તે કહીએ, કાઢે ખોટ ખોળી ખોળી બાર. એવા ભક્તો ઉપર ભગવાન પ્રસન્ન થાય છે. હરી રાજી કરવા હોય હૈયે હામ જી, તો સંત સંગે હેત રાખો આઠું જામ જી. જો પરમાત્માને રાજી કરવાની ઈચ્છા હોય તો સાધુની સાથે તમે સતત પ્રેમ રાખો, આઠો જામ પ્રેમ રાખો, ચોવીસે કલાક સાધુ વારે હેત રાખો. બે દિવસ હેત થાય ને પછી બે દિવસ મટી જાય એમ નહીં. ઘણાને હેતનો ઉભરો આવે, અચિંતાનો એવો આવે, પછી વિખાઈ જાય તો હેત થામુક વિખાઈ જાય, ઉભરા આવે, ગણેક ને દૂધ ના આવે એમ. સતત સ્વામી કે આઠો જામ. સંત છે, સંત છે સર્વે સુખના ધામ જે, તેહ વિના કે દિયે ન સરે કામ જે. સંત છે એ સર્વે સુખનું ધામ છે. સાધુ વિના કોઈ દિવસ જીવનું કલ્યાણ થાય નહીં. કામ ન સરે સતસંગ વિના, ત્યારે તેને જ સોંપવા પ્રાણ. મન કર્મ વચને કરે થઈ રહેવા સંતના વેચાણ. સંત વિના કોઈ દિવસ જીવનું કલ્યાણ થતું નથી, અને જો એમ જ છે સંત વિના મોક્ષનું કામ ન થતું હોય ત્યારે સ્વામી કહે છે તો પછી સંતને પોતાના પ્રાણ સોંપી દેવા, મન કર્મ વચને કરીને સાધુના વેચાણ થઈ જવું, એવીને છૂટક્યો નથી. મુક્તાનંદ સ્વામી વગેરે સંતો પણ વારંવાર આ વાત લખ્યા કરે છે કે સાધુ વિના કોઈ જીવનું કલ્યાણ થયું નથી ને થાય નહીં. ઘણા માણસ એવું માને છે કે શું જરૂર છે સાધુની. અમુક માણસ એવા હતા કે શું જરૂર છે, એ અમને બધા સમજી ગયા કે સાધુ વિને આપણું ઠેકાણું ન રહે, માટે કોઈક સારા સાધુ સાથે જીવ જોડેલો હોય તો ધર્મ નિયમમાં રહેવાય અને સત્સંગી રહેવાય, નહીંતર માયા કુસંગી કરી મેલે. કોણ કરાવે તપ વ્રત, કોણ કરાવે? સાધુ અરે એ જ છે, જો કેટલાય ચાંદણી વ્રત થયા, નહીંતર કોણ કરે? એકઈ કરે નહીં, હવું ખાઈ પીને ધાગળતી ના કરે. કોણ કે તમે આમ કરો એમ કહો. વળી એમ કહ્યું, મળે જીવન મુક્ત તે જોગીયા, ત્યારે ટળે તન મન તાપ સત સંગ કેજીએ. ત્યારે સાધુ મળે, અને એ સાધુ કેવા? જીવન મુક્ત જોગી પુરુષો, જેને ક્યાંય ચિત્ત નથી ભગવાન સિવાય, આવા મળે ત્યારે કહે છે તન મનના તાપ ટળે છે. કે વળી કેવી રીતે? એમ કહ્યું, ફરે અવયવ આરે શરીર ના, પરા પરાય પંડ્યાના પાપ સતસંગ કે જે. અવયવ શરીરના અવયવ ફરી જાય છે, પાપ તમામ એના દૂર થઈ જાય છે જ્યારે સાધુ મળે ત્યારે. વળી એમ કહ્યું, સંત સર્વે સુખ થાવા ઠામ છે, તે તો પ્રસિદ્ધ કહે છે પુરાણ, સતસંગ કેજીએ. સર્વ સુખનો ઠામ છે એમ પુરાણોમાં કહ્યું છે, માટે નિષ્કુળાન સ્વામી કહે છે સંતને રાજી કરી, મન કર્મ વચને સમાગમ કરી અને પોતાનું મોક્ષરૂપી કામ સાધી લેવું. આ લોક પર લોકમાં પડે જાણો જરૂર જેનું કામ, તેને સંગાથે કેમ ત્રોડીએ, જાણી સદાય સુખનું ધામ. આ લોક ને પરલોકમાં જીવને સાધુની જરૂર પડે છે, અહીંયા પડે છે, પરલોકમાં પડે છે, તો એની સાથે શું કામ બખેડો કરવો પડે, એની સાથે શું કામ બગાડવું પડે? છૂટક્યો જ નથી સાધુ સમાગમ કર્યા વગેરે, ટૂંકમાં એટલો અર્થ છે. વિવાદ કરી કેમ વાદીએ, અતિ વચન કડથી, જેને ફળે ફૂલે દળે દુખ ટળે, તે તરુણ છેદીએ થળથી. જેની સાથે મોક્ષ માન્યો, જેના સંગમાં રહેતા આપણું કલ્યાણ થાય એમ હોય, એવા મહાન સંતની સાથે અકળાઈમાં શું કામ બોલવું જોઈએ? જે વૃક્ષમાંથી જે વેલમાંથી આપણને ફળ મળે, ફૂલ મળે, પાંદડા મળે, દુઃખ ટળે, છાયા મળે, શાંતિ મળે, તે છોડને તે ઝાડને થળિયામાંથી શું કામ કાપવું પડે કહો? પણ ઘણા બગાડીને બેસી જાય, નહીં જેવી વાતમાં બખેડો કરે, વાતમાં કાંઈ ન હોય. મહારાજ કહે જે નહીં જેવી વાતમાં સંત સાથે બખેડો કરે છે એને સંતનો મહિમા જ નથી, અને એની બુદ્ધિ કદાચ ઘણી વિશાળ હોય તો એની બુદ્ધિ કામદારના જેવી જાણવી, રાજાના કામદારના જેવી, પણ એને સત્સંગમાંથી બુદ્ધિ મળી નથી અને એ બુદ્ધિ એનો મોક્ષ ન કરે. કેમ જે બારણેથી બંધ છૂટી તે બંધન કરીએ બારણો, જેને આધારે જીવીએ તેને ન કરીએ મારણું. જે બારણેથી નીકળાય એવું હોય એ બારણું બંધ ન કરવું, જેને આધારે જીવતા હોય એનું ખૂન ન કરવું. એમ સાધુ છે એ સર્વના જીવન આધાર છે, માટે એની સાથે બગાડવું નહીં. સંત સાથે જેણે બગાડ્યું એને ભગવાન અરે બગાડ્યું, એણે એના મોક્ષનું તમામ કાર્ય બગાડ્યું. જેમ કોઈ રાખે અન પર રૂસણું, વળે વારી શું રાખે વેર. કોઈ અનાજ સાથે ને પાણી સાથે વેર રાખે કે મરી જાઓ, પણ હે અન હે જળ તને અડું નહીં તને લઉં નહીં, તો શું થાય? મરે કે બીજું કાંઈ? વેર કરાતું હોય ત્યાં કરાય, અનજળ ઉપર વેર કરે, જીવવું કઈ પહેરે? તે જન એમ નથી જાણતો, જે હું જીવીશ તે કઈ પેર. એમ મુમુક્ષુને માટે સાધુ છે એ તો અન્નજળને ઠેકાણે છે, એનો ત્યાગ એમ પરવડે નહીં, કરે એનું કોઈ દે રૂડું થાય નહીં. એમ સંત સાથે રાખી શત્રુતા, વળી કરે સુખની આશ. તે દિન થોડે દુઃખ પામશે, કા કરતો નથી તપાસ. તે થોડે દિવસે દુઃખ પામશે પણ એને એ તપાસ નથી. ઘણા માણસ મુમુક્ષુ ન હોય એમ થોડા ઘણા કુસંગી જેવા હોય, એ કાંઈ એમ જ બોલતા હોય, કોઈની જરૂર નહીં. આપણે તો સીધો ડાયરેક્ટ ભગવાન આરે સંબંધ, આમ કે વચમાં અમે કોઈને રાખતા જ નથી, કાંઈ વાંધો નહીં પોગી જા. પણ એને સામું જોવાનું તો એનામાં કાંઈ દમ ન હોય, કશો જ ન, ભક્તિ હોય ન ધર્મ હોય ન જ્ઞાન હોય, ખાલી વાતો કરે. અમારે તો ભગવાન આરે સંબંધ, હું તો કોઈને માનતો જ નથી ભગવાન સિવાય, એમ બોલતા હોય છે. અજ્ઞાનીઓ જેને ખ્યાલ નથી શાસ્ત્રનો, જેને જ્ઞાન નથી. નિષ્કવાન સ્વામી કહે છે કે તપાસ કરતો નથી પણ થોડે દિવસે એને દુઃખ આવશે. મળવું છે મહારાજને રાખી સંત સંગાથે રોષ. નિષ્કુળાનંદ કહે એ નહીં બને, રખે દેતા કોઈને દોષ. ભગવાનને મળવું છે અને સાધુ હારે રોષ રાખવો છે. સ્વામી કહે કોઈ દી નહીં બને, જોજો કોઈને દોષ ન દેતા, કે રખે દેતા કોઈને દોષ. પરમાત્માને મળવું હોય તો ભગવાનને ભગવાનના સંતો સાથે આંટી છે મૂકી દો, એની હારે ખીજાઈને ફરતો છો અને ભગવાનના આગળ જવું છે, ત્યાં તો બધાને ભેગા રહેવું છે અને અહીં શું વટ રાખ્યો છે? કઈ રીતે મેળ આવે? ધામમાં ભેળું કેમ બેસ્યા છે? સંતને સોંપીએ સર્વે આપણું, જે એથી અંતરાય ન રાખીએ અણું. જે કરીએ ગમતું સાચા સંત તણો, જે ગમતું કરવું પણ સાચા સાધુનું ગમતું કરવું. લુગડા પહેરેલા બધાય સાધુ હોતા નથી, ખાસ ધ્યાન દેવું. સ્વામી આગળ કહે છે બધી વાત. તો સંત અત્યંત રાજી થાય ઘણું, જે સ્ત્રી અને ધન મૂક્યા નથી, ગ્રસ્તની જેમ જ રાખ્યા છે અને ખાલી લુગડા બદલ્યા, સાધુ કેમ કહેવાય? ઘણું રાજી કરી સંતને, કંઈક પામ્યા પરમ ધામ. સાચા સંતને રાજી કરીને કેટલાય અક્ષરધામ ભેળા થઈ ગયા છે. સંત વિના શોધી જુઓ સઘળે, કેનું સરિયું કામ. સ્વામી કે છે તપાસ કરો. એ તો ઈશ્વર કાવ્યાપ સતસંગ કેજે, ધ્રુવ અમરીશ પ્રહલાદ વિભીષણ, થયા સુખિયા સંત પ્રતાપ સતસંગ કેજે. આ બધા જે સુખિયા થયા તે સર્વ કોઈ સંત પ્રતાપે કરીને સુખિયા થયા છે. સંતના પ્રતાપે બધા ધામમાં ગયા છે, માટે પોતાના મનનો ડોડ પોતાનું અભિમાન છોડી દેવું. જ્યારે સંત મળે અને સંતમાં હેત થાય છે ત્યારે જીવ ભગવાનનો ભક્ત થાય છે, અને ત્યારે જ પ્રભુને પ્રસન્ન કરવાના સાધનો કરી શકે છે, પાપથી પાછો વળે છે, પરમાત્મામાં જોડાય છે. બાકી એની મેળે કોઈ જીવ જોડાઈ શકતો નથી. એટલે કહે છે ભગવાન ને ભગવાનના સંતનો મહિમા બહુ મોટો છે. બ્રહ્માનંદ સ્વામીએ એમ કહ્યું કે શ્રુતે સ્મૃતે સબહિ મિલ ગાવત સંત સમાગમ સાર. શ્રુતિ અને સ્મૃતિ બધા એવું ગાય છે કે સંત સમાગમ એ ખરેખર મનુષ્ય દેહધારી મુમુક્ષુઓને માટે સાર વસ્તુ છે. ભવસાગર તરવાને કારણે નાવ રચ્યો કીર્તાર. ભવસાગર તરવાને માટે સંત સમાગમ એ નાવ છે એમ સમજી લેવું. એમ સંત સમાગમનો માધ્યમ તમામ શાસ્ત્રમાં ગાયું છે. વળે એમ કહ્યું કે એટલી વાત તો સમજી રાખવી કે માયાનો જન તો જ મટે જો હરિજન શરણે જાય. માયાનો જીવ તો જ માયાનો મટે જો ભગવાનના ભક્તને સંતને શરણે જાય. બ્રહ્માનંદ કહે વાર ન લાગે તરત જીવ શિવ થાય. જો માયા મૂકવી હોય સંતને શરણે જવું પછી વાર નથી લાગતી, તરત જ એ જીવ ભવસાગર તરે છે એમ બ્રહ્માનંદ સ્વામી કહે છે. અને સ્વામીએ તો એમ હોત કહી દીધું કે કાયા ક્લેશ કરતા કે દી ન વટળે ભવ પાસ. કોઈ કાયા ક્લેશ કરીને મહેનત કરીને ભવસાગરને છોડીને પ્રભુ પાસે જવા ઈચ્છતો હોય બ્રહ્માનંદ સ્વામી કહે છે કે નહીં બને. કાયા ક્લેશ કરતા કે દી નવટળે ભવ પાસ. આ ભવસાગર પાર ઉતારે હરિ કે હરિ કો દાસ. ભગવાન કે ભગવાનના દાસ એ જ આ ભવસાગર પાર ઉતારે છે, બીજા કોઈનું કામ નથી. ગયો માટે સંત સમાગમ એ જીવને માટે કલ્પતરુ પારસ ચિંતામણી જે કો તે છે. માટે એનો સમાગમ જીવને અવશ્ય કરવો રહ્યો, કોઈ પણ જન્મમાં કરવો પડશે. એમ સંત સાથે રાખી શત્રુતાન વળે કરે સુખની આશ તે દિન થોડે દુઃખ પામશે કાં કરતો નથી તપાસ. મળવું છે મહારાજને રાખી સંત સંગાથે રોશ. નિષ્કુળાનંદ કહે નહીં બને અમથો શો અપસોસ. જેમ નાવ વિના નિરનિધિમાં નથી તરવા અન્ય ઉપાય તેમ સંત વિના સંસાર તરવા સિદ્ધ ઈચ્છે કોઈ ઉરમાય. જેમ રવિ વિના નિરજની જાણો નથી જવાની જરૂર. સૂર્ય ઉગ્યા પહેલા રાત ન જાય, ઘણાય તારા ઉગે ઘણાય ચંદ્ર ઉગે તોય સૂર્ય જ્યાં સુધી ન ઉગે ત્યાં સુધી સવાર ન થાય. તેમ સંત વિના અજ્ઞાન અંધારો કે દી ન થાય દૂર. જેમ વરસાદ વિના વસુંધરા સદાય સુખી રહે તેમ સંત વિના જીવ જગતના કહો સુખ ક્યાંથી લહે. વરસાદ નો વરસે તો પૃથ્વી કાયમ ને માટે સુકાઈ ગયેલી રહે. સ્વામી કહે છે એવી જ રીતે સંતના સમાગમ વિના જીવ સુખિયા કેમ થાય. વરસાદ વરસે ત્યારે ધરતી લીલી થાય, એમ સંત સમાગમ થાય ત્યારે જીવના હૃદયમાં ટાઢું થાય ને સુખ થાય છે. તેવા સંત શું ત્રોડીએ અને જોડીએ પાપી શું પ્રીત. આવા સાધુ સાથે પ્રીતિ તોડી ને કહે છે પાપી યારે પ્રેમ કરે તેને સુખ થવાનું નથી સૂઝતું ચિંતવી જોઈએ છીએ ચેતા. એને સુખ થવાનું હુજતું જ નથી. ફોડી આંખ થાય આંધળો પછી ઈચ્છે જોવા રૂપને. આંખ ફોડીને આંધળો થાય પછી ઈચ્છા રાખે કે મને રૂપ દેખાય. રૂપ જોયાનું રહ્યું પરો. સ્વામી કે રૂપ તો નહીં દેખાય જો ભરે નહીં ઊંડા કૂપને. હવે કુવામ ન પડે થારું કે માટે સાચા સંત સેવીને કરીએ રાજી રળિયા તો નિષ્કુળાનંદ તો નરને સુધરી જાય સર્વે વાત. માટે સાચા સાધુનો સમાગમ કરી એની સેવા કરી અને એને જો રાજી રળિયાત કરીએ સ્વામી કે જીવના તમામ કાર્ય સુધરી જાય છે, એનું રૂડું થઈ જાય છે. અને આ જગતમાં તમે નજર ફેરવીને જુઓ, જે જે સાધુ સાથે રહે છે, સાધુ વાળી હેત રાખે છે, સાધુના સમાગમ રહે છે, એનામાં જ તમને કાંઈક ગુણ દેખાશે. બાકી જે સત્સંગમાં નથી, કથા વાર્તામાં નથી, કોઈ સાધુ વારે જોડાયેલા નથી, એવા હરિભગતમાં તમે જોજો કાંઈ નમળે મલકર. એનામાં ભજન દેખાય નહીં, જ્ઞાન દેખાય નહીં, ભક્તિ તમે કાંઈ ભાળો નહીં, ધર્મય ન ભાળો. હરિભગત કહેવાય પણ કાંઈ હોય નહીં. જૂનો હરિભગત હોય ખીજડા જેવો, હજાર વર્ષનો ખીજડો હોય પણ હાંઘરા સિવાય બીજું કાંઈ ન આવે. લ્યો એવું છે. અને બાવળીઓ હજાર વર્ષનો જૂનો હોય તો પરડા આવે. સંત સમાગમ વિના કલ્યાણ થાય નહીં, પ્રગતિ જ ન થાય, જીવ આગળ વધતો જ નથી. એની મેળે કેટલું બળ કરવાનો સંસારમાં, કોકના બળે બળ થાય છે, એની મેળે કાંઈ ન થાય. પણ જીવને એવી ખબર નથી. ઘણા હરિભગત કહેવાય, હરિભગત ધર્મા તો દે બસ, એટલે હરિભગત મંદિરે ન આવતા હોય, વાર તહેવારે આવે, બેહતા વર દી આવે, હાથે માઠેમને દી જાય. એ પાછો બરોબર ભગવાનના દર્શન થાય ને તઈ મંદિરમાં આવે, ત્યાં સુધી બહાર બેહીને ગપ્પા મારે. અને ભગવાનના ભગત હોય એ બધા મંદિરમાં બેઠા કીર્તન ગાય, ધૂન કરે. અને ઓલા બધા હોય ને 12 વર્ષ એકવાર આવનારા, એ બધા કે ઠાકોરજી જન્મે તાર જાહું, એ બહાર બે કાન લાંબા થઈને હુઈ જાય બહાર. એને ભજન ગમે નહીં એટલે શું કરે બિચારા. તમારે જોવું, ઠાકોરજીનો બરોબર જન્મ થાય ને તાર મંદિરમાં ગડદી બહુ થાય, એ પહેલાં ન હોય બહુ. એનું શું કારણ? એ પહેલાં બીજા બધાને ભજન ન ગમતું હોય, એ બધા ઘરે હોય, બહાર હોય, આગા પાછા હોય, ને 12 વાગ્યાનો ટાઈમ જોયા કરે કે હવે ભગવાન જન્મે તો સારું પંજાજીરી મળે. એ બરોબર જન્મ થાય એ વખતે આવે. આવું છે. માટે હરિભગત થવું હોવાતની એક વાત છે. સંતને સોંપીએ સર્વે આપણો જે, એથી અંતરાય ન રાખીએ ઘણો જે, અણો જે કરીએ ગમતું સાચા સંત તણો જે, તો સંત અત્યંત રાજી થાય ઘણો જે. જો એને રાજી કરીએ તો બધાય કામ થઈ જાય. કે ઘણું રાજી કરે સંતને કઈ પામ્યા પરમ ધામ. કેટલાય પરમ ધામ ને પામી ગયા સ્વામી કે છે. દાખલો દીધો, વરસાદ વરસ્યા વગર ધરતી લીલી ન થાય એમ મુમુક્ષુ ને સંત સમાગમ વિના સુખ ન થાય. માટે એવા સાધુ સાથે પ્રીતિ તોડવી નહીં. સાચા સંત જાણો જગતમાં થોડા જે. હવે સ્વામી સંત અસંતની ઓળખાણ આપે છે. સ્વામી કહે છે જગતમાં સાચા સાધુ બહુ થોડા છે. સાચા સંત જાણો જગતમાં થોડા જે, બીજા બહુ ઘરો ઘર ફરે માથા ફોડા જે. ને બીજા તો કહે છે ઘરો ઘર રખડે માથા ફોડા, આવીને માથું ફોડે, કંઈક પૈસા દો, આ પોસ ગમે એમ કરે, આ કરવું છે ને તે કરવું છે ને રૂપિયા લાવો, બીજી વાત નહીં. રૂપિયા લઈ જાય પણ અજ્ઞાન થોડું કંઈ ન લે આપણું. ધન હરે ને ધોખો ન હરે એ ગુરુ કલ્યાણ શું કરે. જ્યાં ત્યાં ખાય છે જગતના જોડા જે, પછી જ્યાં હોય ને માર ખાતા હોય. ઘણાને તો લિસ્ટ છે, કેટલી વાર તા કે ચોથી વાર, આ એને પાંચમી વાર છે, ગણતરી થાય. તો એ નથી લાજતા પ્રજાપતિ ઘરના ઘોડા જે. પ્રજાપતિના ઘરના ઘોડા, પ્રજાપતિ એટલે કુંભાર, કુંભારના ઘોડા એટલે ગધેડા. ગધેડા કીધા લ્યો, તો એ લાજતા નથી, જાઓ એના જોડા ખાય, જાઓ એના અપમાન થાય, લોકો પટ્ટી ઉતારે, લોકો જેમ તેમ મોઢો મટકે, તો આ પ્રજાપતિના ઘરના ઘોડા જરાય લાજે નહીં, મનમાં એમ ન થાય કરવો આ ક્યાં સુધી સાંભળવું, બધું સાંભળી લે, મૂંગે માટે સાંભળી આવે, નકતા થઈ ગયા પછી બહુ સાંભળી સાંભળી સમજ્યા, આવા હાંજ પડે કેટલાય આવીને કહે છે, તો ભલે કે બીજું કાયમનું થઈ ગયું ને પછી કાંધ પડી જાય, ઘોડા પ્રજાપત ઘર નામ ખાય ખતા ખણું ખણું એ ઘણા, એવા સાધુ કહેવાય છે સંસારમાં, અતિ લબાડ ને લજામણા, સ્વામી કે પાછા સાધુ કહેવાય એ તકલીફ છે, લબાડ ને લજામણા, હવે એના લક્ષણ કે છે, લબાડ ને લજામણા કોને કહેવા, તો એને લક્ષણ કે છે કે ખાન પાન ને રહે ખોળતા, ત્રિયા ધન ને તાકે ઘણું, ખાન પાન ખોળ્યા કરે સમજ્યા, જ્યાં કાંઈક મળે એવું હોય ન્યા જાય, જ્યાં મળે એવું ન હોય એનાથી ભાગે, અહીંયા હું રહેવું કઈ મળે એમ તો છે નહીં, એમ કહેતા જાય એકબીજી આંખ્યું જોડતા ને ભાગે, જો અમને ખબર પડે કે 400-500 રૂપિયાની સેવા થાય એમ છે તો પગી જાય સામે હાલી, અને એને ખબર પડે કાંઈ દે એમ નથી તો તેડવા જાવ તો ન આવે, ખાન પાન ને રહે ખોળતા, ત્રિયા ધન ને તાકે ઘણું, ત્રી અને ધન ને તાંક્યા કરે, ક્યાં મળે ક્યાં મળે એમ હૃદયમાં ભજન કર્યા કરે, માળા તિલક ને મુદ્રા એની ધારે છે ધીરવવા પણ, માળા તિલક આ બધું શું છે, કઈ ધીરવવાના સાધન છે, એટલે લોકોને વિશ્વાસ આવે કે ના ના આ ખોટું ન કરે એમ, એ ધીરવવાનું સાધન, આપણે કોકને પૈસા ધીરવવા તો કંઈ જોઈ ને સામે વસ્તુ તો આપણને એ પૈસા આપે, એમ આ માળા રાખી હોય તિલક રાખ્યા હોય ને આમ ભજન કરતા હોય ને તો કોઈ પૈસા આપે એમ, બાકી નજર પૈસા આમી છે, કાંઈક જપ બપ કર્યા હોય થોડા ઘણા કરી દે ને, જપ બપ આદર્યા હોય પણ નજર મૂળ પૈસા આમી છે, વેશે ઉપદેશ વાર્તા કરે સાચા સંતના સરખી, વેશ ઉપદેશ ને વાતું સાચા સાધુ જેવી કરે, મોળી કરે નહીં વાતું કરવા બે, તો એ જાણે કે અમને ફાટશે પાટ એવી જ આવા દે, અને પછી પૂર્ણાહુતિમાં એમ કહે કે પછી કેમ તારે સમજ્યા નહીં તમે કાંઈ, આ ગળું એટલું તણ્યું તમે કાંઈ સમજ્યા નહીં, પછી સમજાવે છેલ્લે સમજાવે બીજું સમજાવે, સાત આઠ દી બીજું સમજાવે ને પછી છેલ્લે બીજું સમજાવે, હાથાર્દી સમજાયું હોય ને એના ઉપર પાણી ફેરવે ખરા, વેશે ઉપદેશ વાર્તા કરે સાચા સંત ના સરખી, પણ ભરી ભૂંડા એ ભીતરે તે તો કોણે પણ નવ પારખી, ફેલમાં ફસી રહ્યા વ્યસની ને વળી વટાળ ઘણો, વ્યસની ને વટાળ ફેલમાં ફસાઈ ગયેલો, તીર્થ વ્રત નિયમ ન માને કરે દ્રોહ તે ધર્મ તણો, તીર્થ વ્રત એને કાંઈ અડે નહીં હો કશું, બેઠો બેઠો અખંડ ધર્મનો દ્રોહ કરતો હોય, અધર્મનો જરાય દ્રોહ ન કરે, ધર્મની જ કાપવાની, ધર્મ પાળે એની કાપવાની, આ નિત નિયમ, એવા સાધુ થઈ સંસારમાં પૂજાય છે પાપી મળી, પ્રભુની બાંધી મરજાદને તોડવા છે તૈયાર વળી, એવા પાપીઓ સંસારમાં સાધુ થઈ અને પાછા પૂજાય લ્યો, હવે એને પૂજે, નિષ્કળાનંદ સ્વામી કે કેવા છે એ, તો કે પ્રભુની બાંધી મર્યાદાને રાત દિવસ તોડવા હારું તૈયાર ઉભા, જેટલી તૂટે એટલી તોડી નાખ્યું એમ, થોડી કઈ મર્યાદા રહેવી ન જોઈ, ઠામું કી આવ સૂટે સલાડ કહો, વાડ હોય તો મલકર કોઈ આવે નહીં, વાડ રવા દેવી નહીં એટલે બધા આવે, એવા સાધુને સેવતા પુણ્ય પૂર્વ ના પરજળે, સ્વામી કહે છે એની જેટલી સેવા કરી એટલા પૂર્વના જેટલા પુણ્ય હોય એટલા બળી જાય, હું કાંઈ કહેતો નથી, નિષ્કળાનંદ સ્વામી કહે છે, કોક કહે છે કે આવડી આવું કહે છે, એવા સાધુ ને સેવતા પુણ્ય પૂર્વ ના પરજળે પુણ્ય બળી નાશ થઈ જાય એમ કે એની સેવા કરવામાં લાભ એટલો થાય. એટલે વાંધો નહીં, લાભ લેવો એને લેવો. આપે ખોટ મોટી હતી જે જન અને એવા મળે, જેને એવા મળે અને મહા મોટી ખોટ આપી જાય કે જીવડે. હવે સ્વામી કહે છે, ગધા ધોળા ઘોળ્યા પરામ સારી લાગે શ્યામળી ગાય. ધોળા ઉજળા ફૂલ જેવા ખરેખરા રૂપાળા હોય પણ ગધેડાને પૂજાય, કાળી હોય તો ગાય પૂજાય. નિષ્કુળાનંદ ગાય પૂજીએ પણ ખરખરા ન પૂજાય. સ્વામી કે ગાય પૂજાય પણ ગધેડા ન પૂજાય, એટલું ધ્યાનમાં રાખવું. કાંઈ બાકી મેલ્યું હોય કહો. સાચા શુદ્ધ સંતનો સમાગમ ક્યાંથી જે, સાચા ને શુદ્ધ સંતનો સમાગમ ક્યાંથી મળે? સાચા એટલે જેને અધર્મ બિલકુલ ગમતો નથી, સત્ય ઉપર પ્રીતિ છે, ખોટું કોઈ દી કરતા નથી, ભગવાનથી બીવે છે. શુદ્ધ એટલે જેના ત્રણ દેહના ભાવ બળ્યા છે, બ્રહ્મરૂપેથી વર્તે છે, એવા સાધુનો સમાગમ ક્યાંથી? થોડે પુણ્ય કરી એ થતો નથી જે, થોડા પુણ્ય કરીને એ સમાગમ મળતો નથી. ભાઈ નિષ્કુળાનંદ સ્વામીએ જેવું લખ્યું છે ને એવું નંદ સાધુના કોઈ સાધુએ લખ્યું નથી. હાવ ચોખે ચોખું પાંતિયા પાડીને સ્વામી કહેતા ગયા છે. અતિ વિચારવા જેવી વાત જીવના કલ્યાણની. નિષ્કુળાનંદ સ્વામીએ કોઈથી દબાયા વગર, કોઈની શેષરમમાં આવ્યા વગર ચોખે ચોખી લખી દીધી, બારીની માલિકોની બધી ઉઘાડી લખી દીધી. અને ખરેખર જ્યાં સુધી ઉઘાડી વાત ન થાય ત્યાં સુધી જીવને ખબર પડતી નથી. એમ મર્મમાં તો કોક જીવ સમજે છે, બાકી સોખું કોતર સમજે. જેણે કરી છૂટીએ મહા દુઃખ માથે જે, જરૂર જીવના એ સાચા સંગાથે જે, સાચા સાધુનો મળવા એનો સમાગમ થવાથી જીવ જરૂર ભવના બંધનથી છૂટે છે, દુઃખમાંથી નીકળે છે. અને જીવના સાચા સાધુ છે એ સાચા સંગાથી છે. સાચા સંગાથી સંત છે જાણો જીવના જગમાં, ભવસાગરમાં ડૂબતા સાચા સંત કરે છે સાય. જીવના સાધુ સાચા સંગાથી છે સાથી, તો કહે છે ભવસાગરમાં ડૂબતા સાચા સાધુ હોય તે સહાય કરે, ખોટા કાંઈ સહાય કરે નહીં. ડૂબતા હોય કે ગમે એ થતું હોય એ શું સહાય કરે? બિચારા પોતે જ ડૂબતા હોય આપણને શું બાર તારે. વારું છે વશમી વેરા તણા જ્યારે આવે પળવળી આકરી, આકરી પળ જીવનમાં હોય ત્યારે સાચા સાધુ એ વશમી વેરાના વારું છે એ સહાય કરે. કોટી જન્મથી જીવ બિચારો ભટકે છે અને પ્રભુની પ્રાપ્તિ કરાવે છે. તે સમય સાચા સંત સગા કાં તો સગા છે શ્રી હરિ. અંતકાળ જ્યારે આવે ત્યારે કાં તો સાચા સાધુ સગા થાય અને કાં તો ભગવાન શ્રી હરિ સગા થાય, એ સિવાય કોઈ હગો નીકળે નહીં આપણો. કારિયાણીમાં દાદો દીવાન હતા, એણે જિંદગી આખી પાપ કર્યા, શું કાંઈ નહીં કરેલું, અને પોતાને એટલી ટેવ પડેલી કે કોઈક સાધુ સંતો આવે ને જમાડે, કાંઈક સેવા કરે. કેટલાય પરોક્ષના બાવા બાવાને કેટલાય જમાડેલા, છેવટે ભગવાન સ્વામિનારાયણના બે સાધુને જમાડ્યા. હવે જ્યારે મરવાનો થયો ત્યારે એને જમ તેડવા આવ્યા, એટલે એણે બધા સાધુ બાવાને જેને જેને માનતો જમાડ્યા બધાને સંભાળ્યા, કોઈ સહાય ન કરી. છેવટે આ બે સાધુ આવીને ઉભાર્યા અને જમને કીધું ભાગી જાઓ. જમ કે કેમ? તો કે એ કાંઈ નહીં, અમને એકવાર જમાડ્યા છે માટે ગમે એવો પાપી હોય તે તમારે નહીં લેવાય. પછી જમને સાધુએ તગડી મેલ્યા. મારે કહેવાનો ભાવ અર્થ, જો સાચા સાધુની એટલી સેવા થઈ હતી તો એને વશમી વેળાએ એ સાધુએ સહાય કરી, અને ખોટાને તો કેટલાય જમાડ્યા હતા ને પૂજ્યા હતા ને માન્યા હતા ને કે કઈ અંતકાળ આવ્યો નહીં, કારણ કે એ બિચારા ક્યાંથી આવે, એ બધા જમપુરીમાં હોય, ન્યાય એને બાંધી રાખ્યા હોય, એવા આવી ક્યાંથી આવીને આપણને છોડાવે. દેહ વિના ત્રિલોકમાં નથી જીવને ઠરવા ઠામ, કા સાચા સાધુ ને કા ભગવાન, એ વિના ત્રણ લોકમાં જીવને ઠરવાનું કોઈ ઠેકાણું નથી. આદ્ય અંતે મધ્ય માનજો, સર્યા સહુના એથી કામ, પૂર્વે હાલ ને ભવિષ્યમાં સાધુ થકી સૌ કોઈના કામ સર્યા છે. તે સંત શાણા શુભ ગુણે, સંતથી સૌના કામ થયા છે, સંતથી જ સૌ મોક્ષને પામ્યા છે, સંતથી જ સૌ કોઈ સુખિયા થયા છે, એમ સ્વામી કીધ્યા કરે. અને હવે એમ કહે છે, એ સંત કેવા હોવા જોઈએ? તે સંત શાણા શુભ ગુણે, જેમાં અશુભ ગુણ નહીં એ એક, તે સાધુ કેવા હોવા જોઈએ? સર્વ શુભ ગુણે યુક્ત, જેમાં એકય અશુભ ગુણ ન હોવો જોઈએ. લ્યો, પર ઉપકારી સગા સહુના, વળી ધર્મ વાળા વિશે, પરોપકારી સૌ કોઈના સગા હોય, ધર્મ વાળા ને એકલા નહીં, ધર્મ નિયમ વાળા વિશેક, વિશેષપણે કરીને ધર્મ નિયમ પાળતા હોય એવા સાધુ હોય, એના થકી ભવ સંસારનો પાર આવે. કામ ક્રોધ લોભે કરી જેને અંતરે નથી ઉતાપ, જેના હૃદયમાં કોઈ શત્રુ જઈને ડખો નથી કરી આવતા એવા સાધુ હોય, એ જીવના કલ્યાણ કરે. ભાઈ નિર્માની નિસ્પૃહી નિસ્વાદી નિર્મોહી વળી નિષ્પાપ, નિર્માની હોય પછી નિસ્પૃહી હોય, ભગવાન ને ભગવાનના ભક્ત સિવાય જેને ક્યાંય હેત ન હોય, સંતનું નિસ્પૃહી વર્તમાન, નિર્માની વર્તમાન, વળી નિસ્વાદી વર્તમાન, અને પછી નિષ્કામી વર્તમાન, નિર્લોભી વર્તમાન, આ પાંચ સાધુના વર્તમાન છે, એ હોવા જોઈએ. પંચવર્તમાનને પાળતા હોય એ સંત કહેવાય. નિર્માની રહેવું, લોકો અપમાન કરે, ગાળ્યું બોલે તો સંત હામી ગાળ ન દે, કોઈ મારે તો હામું મારે નહીં, મનાવા પૂજાવાની ઈચ્છા રાખે ને, એ નિર્માની કહેવાય. વળી નિષ્પ્રોહી, જે પોતાના સગા સંબંધી હોય એમાં હેત રાખે નહીં, પોતાનો જે ગામમાં જન્મ થયો હોય તે ગામમાં આવશ્યક કામ પડ્યા વગર કોઈ દી જાય નહીં, અને કદાચ એવું કામ આવી જાય ને જવું પડે તો ત્યાં એક દિવસથી વધારે રોકાય નહીં, અને પોતાના સંબંધીને ઘરે તો કોઈ દી જાય જ નહીં, આ નિષ્પૃહી વર્તમાન કહેવાય. મા બાપ સ્ત્રી પુત્ર કુટુંબ ભાઈ ભાભી વગેરેની સાથે હેત ન રખાય, સંતને ત્યાં જવાય નહીં, જ્યાં જન્મા હોય ત્યાં એને જવાય નહીં, ત્યાં રહેવાય નહીં, લ્યો, તો એને નિષ્પૃહી વર્તમાન પાડ્યું કહેવાય. મહારાજે અમારા ધર્મામૃતમાં એવું લખ્યું કે જ્યાં પોતાનો જન્મ થયો હોય જન્મભૂમિમાં જેટલા દિવસ પોતે રહે એટલા દિવસ ઉપવાસ કરે તારી પાપથી શુદ્ધિ થાય, એક દિવસ રહે તો એક ઉપવાસ, બે દિવસ રહે બે દિવસ ઉપવાસ, અને પોતાના દેહના સંબંધીનું અન્ન જળ પોતે ખાય નહીં, એ ધોતી ઓઢાડે તો એ ધોતી ઓઢે પહેરે નહીં, અને જો એના દેહના સંબંધીનું અન્ન જળ એ ખાય તો એક અપ્પા કરે તો શુદ્ધ થાય, આમ જો રહેતો હોય તો એ નિષ્પૃહી કહેવાય. વળી નિસ્વાદી વર્તમાન, લાકડાના પથ્થરમાં ભેળું કરીને બધું સોળીને મલકેર પાણી નાખીને જમે અને એક ટાઈમ જમે તો સમજીએ નિસ્વાદી વર્તમાન ખરું. આવી રીતે વર્તમાન પાળે અને સંત કહેવાય. પાળવું નહીં કાંઈ અને કહેવાવું છે સંત, એ ક્યાંથી મેળાવે? ગ્રહસ્થ પાળે એટલું પાળવું નહીં, અને વળી સાધુ પૂજો માનો અમને, ધોતિયા ઓઢાડો, તમારું કલ્યાણ થાય. કઈ રીતે થાય કલ્યાણ કહો? જગત દોષ જેના જીવમાં વળી અડ્યો નથી અણુ ભાર, એવા સંત શુદ્ધ શિરોમણી ત્રિલોકના તારનાર, જેનામાં જગતનો દોષ ન હોય એવા સાધુ ત્રણ લોકને તારનારા છે. ભાઈ વચન લોપે વાલા તણુ હોય પંડમાં જ્યાં લગી પ્રાણ, પંડમાં જ્યાં સુધી પ્રાણ હોય ત્યાં સુધી ભગવાનની આજ્ઞા ન લોપે, વિચાર કરો એવા સંત ક્યાં મળે? અમારા સ્વામી અમારા ગુરુ માંદા હતા, પછી ડોક્ટર કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એમને દેખાડવું પડશે. હવે ત્યાં 10,000 નર્સ, નડિયાદ જેવડું એ સિવિલ હોસ્પિટલ, કેન્સરનું દવાખાનું. સ્વામી કે ત્યાં લઈ જાવ હોય તો લઈ જાઓ, પણ મને સ્ત્રી ન અડવી પડે. દેહ પડી જાય તો ભલે, પણ સ્ત્રી મને ન અડવી પડે, એટલી વાતનું ધ્યાન રાખવાનું. શરીર પડી જાય તો કાંઈ વાંધો નહીં. એવી નિષ્ઠા ક્યાંથી કાઢવી કહો? આમ નિષ્ઠા મોટા સાધુ એની હતી. ભુજમાંથી ઘણા વર્ષો પહેલા સંતો નડિયાદ દવા કરાવવા આવતા હતા. તે વખતે ત્યાં દવાખાનીની વ્યવસ્થા નહીં. એક પાર્ષદ, ત્યાગી પાર્ષદ દવા કરાવવા માટે આવેલા ને કંઈક રોગ, અને મંદિરમાં એનો ઉતારો હતો. પછી સોટાભાઈ કરીને હરિભગત હતા, ધામમાં વયા ગયા. દવાખાને દેખાડ્યું, બધો રિપોર્ટ લીધો. પછી ડોક્ટર કે એને લોહી ચડાવવું પડશે. ત્યારે પેલા પાર્ષદ કે લોહી અમારે ચડાવાય નહીં કોઈનું, કે તમને સારું નહીં થાય. ત્યારે કહે છે, ભુજ મહંતને કાગળ લખીને પૂછો કે લોહી ચડાવવું કે નહીં. ત્યારે છોટાભાઈ કે પહેલાં તમે જ કહો તમારે ચડાવવું છે કે નહીં. તો કે મારે નથી ચડાવવું. પછી ભુજના મહંતને પૂછ્યું, કાગળ લખાયો. ત્યારે ભુજને તે મહંતે કાગળ લખીને મોકલ્યો કે શરીર પડી જાય તો ભલે, પણ કોઈનું લોહી ચડાવતા નહીં, મરી જાય તો વાંધો નહીં ભગત અમારો, આવું લખીને મૂકી. આવી નિષ્ઠા હતી. આપણો સંપ્રદાય કઈ હાવ એમનેમ પહેલેથી રહ્યો નહોતું, આવા હતા. મરી જાય તો કુરબાન, પણ આમ આમ ન થવું જોઈએ. માટે વિચાર કરવો, એ પરંપરાના આપણે છીએ, ભગવાનના ભક્તો છીએ, અને આપણે કાંઈ દુઃખ ન પીડ્યું હોય તોય ધર્મ નિયમ બધા નેવે મળી દેવાના. મૂળ નિયમ એકય ન જોઈ, નિયમ વિન્યાનું રહેવું. વચન ના લોપે વાલા તણું હોય પંડ માં જ્યાં લગી પ્રાણ, નિષ્કુળાનંદ એવા સંત ના શ્રી હરિ કરે છે વખાણ. સંત સાચા તે સંસાર માં રહે હરે વચને હમેશ, આપત કાળ જો આવે આ કરો તોય વચન ન લો પેલેશ. આપત કાળ આંકરો આવે તોય લેશ વચન નો લો પે, એને સંત કહેવાય. સંત થવું હેલું છે, મહાકઠણ સાધન છે. અખંડ પાળે જો હરે આગના એ છે નહીં આ લોકના સુખ. અખંડ ભગવાનની આજ્ઞા પાળે, આ લોકના સુખને જે ઈચ્છે જ નહીં એનું નામ સાધુ. પંચ વિષય શું રાખ્યો છે દ્વેષ, એવા સંતને નામું શેષ. પંચ વિષય સાથે જેને દ્વેષ રાખ્યો એવા સાધુને નિષ્કુળાનંદ સ્વામી કે મસ્તક નમાવું. વિષયને ભાળીને હળિયાપાટી કરતો હોય એને સંત કેમ કહેવાય? પંચ વિષયથી પાસો વળ્યો હોય એનું નામ સંત. વિચાર કરવો. દેહ અભિમાન ને દૂર કરી સદા રહે હરે સન્મુખ. દેહમાંથી પ્રીતિ તોડી, દેહાભિમાનનો નાશ કરી સદાય ભગવાનની સન્મુખ વૃત્તિ રાખે, પ્રભુ પાસે રહે એનું નામ સાધુ કહેવાય. મરજી ન લો પે મહારાજની આવે અંગે દુઃખ જો તોલ. શરીરમાં અતોલ દુઃખ હોય, અપાર પીડા હોય તોય ભગવાનની મરજી ન લો પે એનું નામ સંત કહેવાય. સાબિત કીધી છે સાટે શેષ ને ખરી કરી મન માય ખોળ, એ જ સંત સાચા તે સંસાર માં रहा रे वचने हमेशा। सिर साटे जेने ये वात साबित करी छे कि महाराज नी मर्जी लोपी नथी, खरी वन में एक टेक करी वाली छे, એનું નામ સંત કહેવાય। અને એવો દ્રઢાવ ન કર્યો હોય તો મર્યાદા રહે એમ જ નથી, મર્યાદાનો લોપ થાય જ નક્કી નથી કર્યો જાણે, એને આ દુનિયા મર્યાદામાં રહેવા દે એમ જ નથી। એવો એક અંગ ઉતરે નહીં, એક રેણી કેણી ટેક એક ઉરા, નિષ્કુળાનંદ કહે એવા સંતને દર્શન થાય દુઃખ દૂર। એવા સંતનું દર્શન થાય હોય જીવના હૃદયમાં ટાઢું થાય અને શાંતિ થાય કે એવા સાચા સંતનો સમાગમ સારો જે જેથી આવે જેથી આવે જાણજો દુખનો આરો જે પ્રભુ પામવાનો ન રહે ઉધારો જે બીજાનો સંગ છે બહુ નઠારો જે ઉપર કયા જે એ પદમાં સાધુનું વર્ણન કર્યું એવા સાધુનો સંગ સારો છે બીજાનો સંગ નઠારો છે। કેમ જે એવા સાધુનો સમાગમ કરીએ તો પ્રભુ પામવામાં ઉધારો ન રહે, બહુ દુઃખનો આરો આવે। નઠારો સંગ નર સાતણો કહો કોઈ કરશો નહીં, નાગવાઘ વિશ્વની એ વિમુખથી સારા સહી। નરસાનો સંગ નઠારો સ્વામી કહે છે, હું કહું છું કોઈ કરશો નહીં સ્વામી કે, એના કરતા તો નાગ વાઘ ને વેર ને અગ્નિ હારા, એમ જે ઈવડા એ જો આપણને અડી જાય તો એક જ દેહ પડે, પછી બીજા દેહ કલ્યાણ થાય કરું, પણ પાપીની જો સોબત થઈ જાય, ઉતરતાની સોબત થઈ જાય, એમાં હેત થઈ જાય, એમાં બંધાઈ જવાનું તો કોઈ કાળે ભગવાન ન પમાય એવા કરી મેં લઈ। સર્પ કરડે તો દેહ પાડે, બીજું શું કરે, પણ નરકમાં થોડો નાખે, અને આ પાપી તો નરકમાં નાખે। વાઘ ખાઈ જાય શું થાય, શરીરને ખાઈ જાય, અને વિષ જ્યારે ચડે તો મરી જવાય, અને અગ્નિ બાળી નાખે દેહ બાળે, પણ જીવનું કાંઈ બગાડતા નથી, પણ આવા જે છે એ પાપી એ તો જીવનું બગાડે છે। નઠારો સંગ નર સાતણો કહું છો કોઈ કરશો નહીં, નાગ વાઘ વિશ્વની એ વિમુખથી સારા સહી, ગાળે હિમાળે બાળે વીજળી વળી કુવે પડે નર કોય, શિષ કાપે આપે સુળીએ તોય વિમુખ દુઃખ સમનોય। વિચાર કરો લ્યો, હિમાળે હાળ ગાળી દો, કુવામાં પડીને મરી જાઓ, કોઈ માથું કાપી નાખે, કોઈ હોળીએ ચડાવી દે, પણ ભગવાનની આજ્ઞામાં ન રહેતો હોય, ભગવાનને ન માનતો હોય, ભગવાનથી વિમુખ હોય, આનો સંગ હારો નથી, એના કરતા કુવામાં પડવું હોળીએ સડી જવું સારું કે। એથી મરવું એક વાર પડે પછી પામીએ એ હનો પાર, પણ જન્મ મરણ જીવને વિમુખ થી વારંવાર, પાપી વિમુખ ના સ્પર્શ નું ક્યાં જઈ ધોયે કિલબીશ, તાળી ન ટળે કોઈની જેમ ગળી મળીની મેષ, મેષ લુગડે સડી ગઈ પછી ડાઘો જાય નહીં કે, એમ પાપીનો સમાગમ થઈ જાય, વિમુખનો આસુરીનો જો હેત થઈ જાય તો એ પાપ ક્યાં જઈને ધોવું પછી કહો। પૂરણ પાપે સ્પર્શ એનો પામે કોઈ પ્રાણી મળી, બહુ જન્મના કે છે પાપ હોય તો એવાનો પરસે એને થાય કે, અનંત જન્મનું સુકૃત સર્વે વિમુખ સ્પર્શે જાય બળી અનંત જન્મનું પુણ્ય. વિમુખ નો સ્પર્શ થતા બળી જાય. નિષ્કુળાન સ્વામી આવું કહે. એમ સર્વે પ્રકારે સમજીને તજવો તે સંગ વિમુખ નો નિષ્કુળાનંદ કહે તો પામશો સારો દિવસ સુખ નો. એમ સમજીને જો વિમુખ ને અતિશય આમ હૈયામાં એનો અભાવ રાખીને ત્યાગી દેશો તો આગળ સુખ ના દિવસ આવશે. અને એમાં જો હેત રહેશે તો દુઃખ રહેવાનું માથે લ્યો. બહુ સાગર કેમ તરાય. વચન દ્રોહી નો વિશ્વાસ કરતા જે ભગવાનની આજ્ઞાનો દ્રોહ કરે, આજ્ઞા લોપી નાખે છે, એનો વિશ્વાસ જો કરીએ તો પાર ન આવે. ચોરાશી ફરતા જે તો લખ ચોરાશી ફરતા પાર નહીં આવે. ફર્યા જ કરવાનું બસ. મહા દુઃખ પામીએ જન્મતા મરતા જે જન્મતા અને મરતા મહાદુઃખ રહેશે જો વચન દ્રોહી નો વિશ્વાસ રહ્યો તો. માટે દિલમાં રહીએ એથી સદાય ડરતા જે માટે દિલમાં સદાય એથી ડરતા રહો. બીક લગાડો હૃદયમાં કે વચન દ્રોહી નો વિશ્વાસ કરશું તો જન્મ મરણ લખ ચોરાશીમાં ગરશું, કેટલાય કાળ સુધી એમાં ફરશું પણ પાર નહીં ઉતરીએ. ડરતા રહીએ અતિ દુષ્ટ થી દ્રગે દેખી લઈએ દગાદાર સમો આવે તો શત્રુપણું વાવરતા ન કરે વાર. પાપી છે જેને પ્રભુનો ડર નથી એ સમય આવે એટલે એનો પ્રયોગ કરે છે, દગો કરતા વાર કરે નહીં, મોક્ષે ઉપર દિહાળી મૂકે. જેમ ચિત્ર ચાપ આપે નમે પણ લીએ બીજાના પ્રાણ તેમ વિમુખ મુખ મીઠું વદે પણ ફેરવે ચારે ખાણ. ચિત્ર ચાપ આપે નમે, ચિત્તો એ પોતે નમે, ઊંટના પગમાં પડે એમ જ્યાં આવટવા માંડે તો ઊંટને એમ કે મારું સ્વાગત કરે છે, એટલે ઊંટ બિચારો હેઠે સ્વાગતમાં મોઢું હેઠું કરે અને ડોકે બાજી જાય. પછી પહેલી ડોક જ ખાઈ જાય તોડીને. ચાપ એટલે ધનુષ, ધનુષની દોરી ખેંચો એટલે એ નમે. ચિત્ર ચાપ આપે નમે પણ સ્વામી કહે છે લીએ બીજાના પ્રાણ, આમાંના પ્રાણ લઈ લે. એમ વિમુખ મુખ મીઠું વદે, મીઠું મીઠું એવું બોલે, એવા વખાણ કરે પણ ફેરવે ચારે ખાણ. ચારે ખાણમાં ફેરવે, સુખેથી ફરો અમારી હારે. જેમ ભરી બંધુક બરિયાનમાં કપી કળી વળી મૂકે કાનમાં, અડાડી ને અળગો રહે પણ સામાને રોળે રાનમાં. પછી અડાડે જરાક બરિયાનમાં જે અગ્નિ ભડાકો થાય આમાં વારો પાડી દે. હવે એક બહુ સરસ દાખલો દે છે. સમજી સુવાળા સર્પને કોઈ સુવે વળી લઈ સોડમાં, માનજો મને એને મારશે અવશ્ય કરડી ઓડમાં. બહુ હું વાળો બહુ હારો એને હોડમાં લઈને હોય. વિકટ અટવી વાટમાં, સ્વામીનો કહેવાનો ભાવ એવો છે સમાગમ કરવાનો હોય એનો કરાય, એટલો આખા કડવાનો સિદ્ધાંત એટલો છે. અને હવે આ લીટીમાં સ્પષ્ટ સિદ્ધાંત દેખાઈ આવશે. વિકટ અટવી વાટમાં વેરી લીએ વળાવડે, વિકટ અટવી વાટ છે એમાં વળાવ્યો લીધો ને એ જ વેરી લીધો. હવે ઠેકાણે જવાય ખરું, વળાવ્યો વેરી છે, વિઘન કેમ નહીં આવે કહો. એમ આપણે જેને મોક્ષમાં સહાયક માન્યો એ જ મોક્ષનો ઘાત કરનારો નીકળે તી કેમ પાર પોગાય. તેને કહો કુશળ રહેવાની પ્રતીતિ તે કેમ પડે, કુશળ કેમ પહોંચે સાને, એમ મોક્ષના માર્ગમાં સાચા સાધુ છે એ વળાવ્યા છે, એ ભોમ્યા છે. હવે ઈવડો એ જ વેરી નીકળે તો અડધે જતા આપણું દિવાળું કરી નાખે ને, પાર કેમ પોગાડે કહો છે. એટલે સ્વામી કહે છે સાવધાન રહો. હવે આટલા દ્રષ્ટાંત દીધા અને હવે આ લીટીમાં દ્રષ્ટાંત નથી સિદ્ધાંત છે. તેમ આ કીધું એમ આગળ કીધું એમ તેમ વચન દ્રોહી નો વિશ્વાસ કરે અને રાખે હરીવી મુખ શું હે તેને સુખ થવા સિદ્ધ પૂછવું જે વશો દુઃખ ને નિકેત. એમ વચન દ્રોહી નો આજ્ઞા લોપનાર નો વિશ્વાસ રાખે અને હરી વિમુખ હરે હેત રાખે. સ્વામી કે એને સુખ થવાનું હું કામ પૂછો છો, કેમ જે દુઃખના ઘરમાં વાસ કરીને રહ્યો છે એને પૂછાય નહીં પછી કે તું સુખી થાય કે દુઃખી એમ. માટે સર્વ પ્રકારે સમજે, આ લીટીમાં ચોખ્ખા શબ્દોમાં ખુલાસો કરે છે. માટે સર્વે પ્રકારે સમજી વરજો સંગ વચન દ્રોહી નો નિષ્કુળાનંદ કહે નિર્ભય થવા રાખો સંગ સંત નિર્મોહી નો. સ્વામી કહે છે કે જો નિર્ભય થવું હોય, જો અક્ષરધામમાં જવું હોય, પ્રભુને પામવા હોય, તો ખાસ ધ્યાનમાં લ્યો વચન દ્રોહી નો સંગ છોડી નિર્મોહી કોઈ જે સાધુ એનો સંગ કરો, એનો સમાગમ કરો, એની સાથે જીવ બાંધો, એ કેમ કરો એની વાત સાચી માનો, એના વિશ્વાસ કરો જો પ્રભુ પાસે જવું હોય તો. પણ જેના અહિયામાં ગળા સુધી મોહ ભર્યો છે, મોહને વશ જેને ભગવાનનો અભાવ આવે છે, જેને એટલા બધા ભૂંડા ગાઢ થાય છે અને વિષય સારું જેનું મન ઝડપું દે છે અને વિષય સારું શરીરના સુખ સારું જગતમાં બધા ભોગ મેળવવા સારું જે ભગવાનની તમામ આજ્ઞા લોપી વચન દ્રોહ કરી અને મન ભાવ એમ કરતા હોય, સ્વામી એથી સાવધાની આપે છે મુમુક્ષુ. અને હવે સ્વામી જે એવા છે એને આશીર્વાદ દે છે, બહુ સરસ આશીર્વાદ આવે છે. હરિ વિમુખ થાશે હેરાન જે તમે એનો સંગ છોડજો મુમુક્ષુ એમ કહે છે. અને જે એવા છે એ હેરાન થશે, મરશે ફરશે અને ભરશે ચારે ખાણ્ય જે મરશે પછી ફરશે અને ચારે ખાણ ભરશે જન્મ લઈ લઈને, કોઈ કોરી નહીં રહેવા દે એકય ખાઈને, દરેક યોનિમાંથી જન્મ લેશે. થાશે પરવશ પરનો વેચાણ જે જ્યાં જન્મ લેશે, ભગવાનનો વેચાણ થયો નહીં, ભગવાનને વશ થયો નહીં, ભગવાનની આજ્ઞામ રહ્યો નહીં, હવે ભગવાન વિના બીજા જીવ છે એને વશ થાય પરવશ થાય પરનો વેચાણ થશે. ત્યારે પડશે એ પાપની પહેચાણ જે ત્યારે એને ખબર પડશે કે અહો મેં બહુ ખોટું કર્યું. પહેચાણ પડશે પાપની જ્યારે જડશે જોડા મૂંડમાં, જ્યારે માથામાં યમદૂતના જોડા પડશે ત્યારે વિચાર થાય કે હો મનુષ્ય જન્મ મેં કઈ રીતે ખોયો. ત્યારે આંખ ઉઘડશે પડશે માર જ્યારે પાંડમાં, પાંડમાં જ્યારે માર પડશે ખોટા પડશે તારે આ પાપીની આંખ ઉઘડી છે કે ન કરવાનું મેં શરીરના સુખ હારું થઈને કર્યું, આ લોકના ભોગ ભોગવા હારું પૈસા ભેળા કરવા હારું સ્ત્રી ભોગવવા હારું થઈને પાપ કર્યા છે, બહુ ખોટું કર્યું છે, આ માર એનો અત્યારે પડે. જાણી જોઈ જગદેશના જાણી જોઈ ખબર છે બધી કે ભગવાનની આ પ્રમાણે આજ્ઞા છે, આ પ્રમાણે અમારે રહેવું જોઈએ, આમ કરવું જોઈએ, કોણ જાણતું નથી, બધા હરિભગત જાણે કે ભગવાને અમને આમ આજ્ઞા કરી. મહારાજે શિક્ષાપત્રી લખ્યું છે હવે વાંચે અવારે પૂજામાં કે અમારે આશ્રિત એવા ગ્રસ્ત હરિભક્ત તેમણે બળદિયાના વૃષણનો ઉચ્છેદ ન કરવો. અમને એવું છે ખેતી કરતા હોય હરિભગત વિપ્ર જે ગોઢલો કરાવે તો એ રોરો નરકમાં પડે, કે વિચાર કરો, સત્સંગ જીવનમાં આવ્યું તું બે દીપન, એવું તો કેટલું કર્યું છે, ઓછું નહીં કઈ. જાણી જો એ જગદીશ ના, પેલા કરાવ્યું હોય બાળું જોઈ ને, જાણી જો એ જગદીશ નામ વિમુખ લોપે છે વચન ને, જાણી જો બધી ખબર છે તોય વચન લોપે છે, નથી જાણતા એવું કઈ કોઈ નથી. મર માણે આજ મોજ ને, સ્વામી કે કઈ વાંધો નહીં, મર માણે આજ મોજ ને, આજ ભલે જલસા કરતા કરો, ખૂબ કરો, તમ તાર ફાવે એટલા જલસા મારો, પણ પડશે ખબર તજે તન ને, મરશો ત્યારે ખબર પડશે કા ધામ આવ્યું જમાય ભાઈ, તો હું આવશે એ તો તઈ ખબર પડે ને. નિષ્કળન સ્વામી કે ટેપ થશે ત્રણે કાળમાં, અન્ન વસન વિના રહેશે વનમાં. હવે સ્વામી કે છે ત્રણ લોકમાં એની ટીપ થાય, અન્ન ખાવા નહીં મળે, વસ્ત્ર પહેરવા નહીં મળે, વનમાં ભટકવું પડશે, રાત દિવસ રડવડશે, ત્યારે વિચાર છે મનમાં, શિષ ડોલાવી શોક કરશે, કેશે ક્યાંથી વચન દ્રોહી થયો, માથું ધુણાવીને પસ્તાવો કરશે, કરે રે હું વચન દ્રોહી કેમ થયો, મેં આવો આજ્ઞા લોપ કેમ કર્યો, મેં આટલું બધું પાપ શું કામ કર્યું, જે મેં પાપ કર્યું તું જે વસ્તુ માટે એ વસ્તુ બધી ત્યાં પડી રહી, મારે વાપરવામાં કાયમ આવી નહીં, મારે સુખમાં કાયમ આવી નહીં, મેં આ બધું શું કર્યું. સંત ઘણો સમજાવતા, પણ હું તો દેહ માની રહ્યો, ઘણો મને સાધુ સમજાવતા, પણ હું એવો ને એવો દેહાભિમાની રહ્યો, કોઈ વાત મેં સાચી માની નહીં. સાધુએ ઘણું કહ્યું, ઘણી વાત કરી કે આવું દુઃખ આવશે આમ થશે, પણ મને બીક ન લાગી, મને સાચું મનાણું નહીં, હું નાસ્તિકનો નાસ્તિક રહ્યો. નિષ્કળાન સ્વામી જેવા સાધુની આ લીટીઓ આપણને સાચી નહીં મનાય, અને આ વાત ગળે નહીં ઉતરે તો હું એમ કહું છું કે મોક્ષ કોને કીધો છે, મોક્ષ કેમ થશે, વિચાર કરવો ક્યારેક. ક્યાં જવું હવે કેમ કરવું, સરો દુખનો નથી આવતું, વચન દ્રોહી આવો વિલાપ કરશે ત્યાં, ક્યાં જાઓ શું કરું, દુઃખનું હરું નથી આવતું. એને પણ આગીના લોપમાં કઈ બાકી જ મેલ્યું ન હોય, હવે દુઃખનું હરું ક્યાંથી આવે કો. મોટાની મરજાદ મૂકી કર્યું મેં મન ભાવ તું, હવે પસ્તાવો કરે છે, મોટાની મર્યાદા તોડી, મેં ભગવાનની આગીના તોડી, મેં મારા મનનું ગમતું જ ક્રિયા કર્યો, હું કોઈનું માન્યો નહીં, શાસ્ત્રનું ગાંઠ્યો નહીં, હવે મને આ દુઃખમાંથી કોણ બચાવે. આમ બિચારો રોવે જંપુરીમાં. એમ પસ્તાશે પાપીઓ, પાપી એમ પસ્તાવો કરશે, લેશે ફળ વચન લોપ્યાતનું, વચન જે લોપ્યું છે આજ્ઞા લોપી છે એનું ફળ ઉપર લેશે ઉડાઈ, દુખના દરિયા ઉલટશે, સુખ નહીં રહે એક અણુ, દુઃખનો દરિયો ઉમટશે, એક અણુ સુખ નહીં રહે આગીના લોપનારને. નિષ્કળાન સ્વામી કહે છે એમ કે છે આગમમાં, સ્વામી કહે છે હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે એમ, એમ કે છે આગમમાં સંત વળી મોટા મુનિ, નિષ્કુળાનંદ કે હરિદ્રોહી સમ ખોળતા વળી ન મળે ખૂની, એના જેવો કોઈ જબરો ખૂની નહીં કહેજો, ખોળતા એ તમને એવો ખૂની નહીં જડે એમ સ્વામી બોલ્યા. વતન દ્રોહીની વાત સાંભળી જી, વચનમાં રહેજો સહુજાન મળીજી. સ્વામી કહે છે કે ભક્તો વચન દ્રોહીની વાતો સાંભળીને તમે હવ વચનમાં વળગી રહેજો, પાળવા જ માંડજો, ન પડતું હોય બધું સાલું કરી દેજો, ખબર તો હોવ ને હોય આટલું જાણી જો નહીં પાડતા. એવા વચન વિધિ ની કથા સાંભળીને ચાલુ કરી દેવું, બીજું જે થવું હોય થાય, પણ આ જોડા પડશે તો એ શું થાય? વચનમાં રહેજો સહુજાન મળે જે, નહીં તો વાત બગડશે સઘળે જે, નહીં તો બધી વાત બગડી જાય. સ્વામી કે કેશો કેમ કહ્યું નહીં વહેલું તે વળીજી. પાછા તમે કહેશો પેલા કેમ નતું કીધું, એટલે આ પેલા કીધું. હજી સમય છે જો વચનમાં વર્તું હોય તો. વળી વળી વાત વર્ણવી વિમુખ ની વારંવાર, તે સર્વે સાચી માનજો, ભલા છે ને સાચું માનજો, જૂઠી જાણશો માં જમ ભાર. જમ ભારે તમે આ વાત ખોટી ન માનશો. સ્વામી કે હા વાત સાચી છે. માની ઈર્ષાવાન ની સંત અસંત ની વાત વર્ણવી, માની માણસ ની કીધી, ઈર્ષાવાળા ની વાત કરી, આને સંત કહેવાય એમ પણ કહ્યું, અને આને અસંત કહેવાય એવું પણ મેં ચોખ્ખું કહ્યું. તે પ્રસિદ્ધ છે પુરાણમાં, મેં જે જે વાત કરી બધી શાસ્ત્ર લખેલી છે સ્વામી કે, મારી ઘરની નથી. તે પ્રસિદ્ધ છે પુરાણમાં, નથી કહી કાંઈ એ નવી. સ્વામી કે મેં કોઈ વાત નવી નથી કરી, શાસ્ત્ર માં છે એની એ કરી છે. જે જે ગયા જમપુરી તે તો વિમુખ ને વચને કરે, માટે સમજુ સમજી મેલો પાપી ને પરાહરે. જેટલા જમપુરી માં ગયા છે ને બધા ભગવાન થી વિમુખ ના સંગે કરીને, એના વિશ્વાસે કરીને, એનું વચન માનવે કરીને ગયા છે. માટે જો ભક્તો તમારે જમપુરી માં ન જવું હોય તો વિમુખ નો સંગ છોડી દો, એનામાંથી હેત તોડી નાખો. પાપી માં પ્રીત ન રાખવી. વિમુખ નો સંગ મેલો પાપી ને મેલો પરહરી કે. પણ એક વાત નું એ આશ્ચર્ય છે, પાપી હોય અને પાપી માં જેત થાય, કારણ કે એના જેવો ઈ હોય એટલે એને એના હારે જ મેળ આવે, હુવાણી એની હારે જ થાય, એટલે ઈ એનો સંગ કેમ છોડે કહો. ભોળા મનુષ્ય ને ભોળવી વળી ફાંસી નાખશે કોટમાં. વિમુખો ભોળા માણસોને ભોળવી કોર્ટમાં ફાંસી નાખશે કે. જીવ બિચારા જીવી તવ્ય હારી, ખ્વાર થાય છે ખરી ખોટમાં. જીવ બિચારા જીવિત હારી જાય છે અને ખરે ખરી ખોટ ખાઈને ખ્વાર થાય, પાપીના વિશ્વાસે કરીને, એનામાં હેતે કરીને. એટલા માટે ઓળખાવ્યું વિમુખનું વિઘન વળી, સહુ જનએ સાવચેત રહેજો શીખની વાત આવી સાંભળી. સ્વામી કેટલી ભલામણી કરે, આ તમને મેં વિમુખનું વિઘન ઓળખાવ્યું, માટે સૌ સાવચેત રહેજો, આવી શિખામણી મારી માનજો, હું તમને સાચું કહું છું. કેટલું હેતથી કહે છે લ્યો. એટલે શાસ્ત્રમાં સંતને માની જગ્યાએ કયા છે, કેટલું સમજાવે છે. એક આજ્ઞા ઉપર તો સ્વામી આખો ગ્રંથ લખ્યો લ્યો. કેટલી વાત સમજાવે કેમ જે, આટલું આટલું સમજાવવા છતાંય જીવ સમજતો નથી. કોઈને મનમાં એમ થાય કે આ હું નકરી આજ્ઞા આજ્ઞાની વાતો કરે, પણ આટલી વાતો કરે તોય આજ્ઞા નહીં પાડે. જોજો આજ્ઞા આજ્ઞાની હું વાતો કરો છો તોય આજ્ઞા પાડશે જ નહીં, આટલું કહેશું તોય. જેમ છે તેમ જણાવ્યું, જેમ છે એમ તમને સ્વામી કે મેં જણાવ્યું. સર્વે વાતનું સ્વરૂપ હિતકારી છે હરિજન ને છે વિમુખ ને વિખરૂપ. મેં જે વાત કરી છે તે ભગવાન ના ભક્ત છે એને માટે હિતકર છે, અને વિમુખ ને આ મારી વાત છે ની ઝેર જેવી છે. અને આ વચન વિધિ ની કથા જેને કડવી લાગે ને એ વિમુખ છે એમ સમજી લેવું, નહીતર શું કામ કડવી લાગે? વાત સાચી કેમ કડવી લાગે? સાચી વાત જેને દુઃખદાયક લાગે છે એ માણસ જ ખોટો છે, નહીતર સાચી વાત સાંભળીને તો માણા રાજી થાય ને. પણ સ્વામી કહે છે વિમુખને લાગશે વિષરૂપ, એને ઝેર જેવી આ વાત લાગશે. એ વાત સાંભળે તો પેટમાં હળગી મરશે, ખબર નહીં એમ કેમ થતું હોય, પણ થાય છે ખરું. એમ કોઈ પૂરણ સુખ ને પામવા ઈચ્છા કરો કોઈ ઉરા, નિષ્કુળાનંદ તે જનને જોઈએ જાણવું આટલો જરૂરા. સ્વામી કહે છે જો પુરાણ સુખ ભગવાનના ધામનું પામવું હોય, અક્ષરધામમાં જવું હોય, તો મેં જે આટલી વાત કરી માની ઈર્ષાવાળાની, સંત અસંતની, વચન દ્રોહીની, વિમુખની, આ વાતને વિચારવી એને જરૂર જોઈએ. આ વાત એને વિચારવી પડે, આટલું એને જાણવું જોઈએ જો પૂરણ સુખ પામવું હોય તો. આમ સ્વામીએ ચોખવટ કરી. જાન છે જરૂર તે જાણજો, વસતા તે વિમુખની પાસે, વિમુખની પાસે વાસ વસતા જરૂર નુકસાન છે. સ્વામી કહે છે આળ આવી ચડે અણચિંતવી, થઈ જાય ધર્મનો નાશ. જુગારી આગળ અમથા બેઠા હોય ને તોય આપણને પકડી જાય. બોલ્યો કે પણ હું નહોતો રમતો પણ અહીં બેઠો તું કામ. આળ આવી ચડે અણચિંતવી, થઈ જાય ધર્મનો નાશ. એ જ્ઞાન છે જરૂર તે જાણજો, વસતા તે વિમુખની પાસ. એ જ વિમુખ આપે છે પાતી પાપમાં, ભોળવીને કરે ભાગીદાર. વિમુખ પાપમાં આપણને ભાગીદાર કરે છે. અણ કર્યું પડે આવી ઉપરે, ચાલતા માર્ગે ચોર હાર. ચોર હારે માર્ગે હાલો, વગર ચિંતવું ખબર ન હોય ને આવી પડે. ન હોય ઘાટ એવો ઘટ માં, થાવા વળી વચન થી બાર. ભલે આપણા હૃદયમાં આજ્ઞા લોપવાનો ઘાટ ન હોય, વચન બારું જવાનો સંકલ્પ ન હોય, પણ વિમુખની વાત ઉરે ઉતરે તો થાય પાપ માહી પ્યાર. પણ જો વિમુખની વાત હૃદયમાં ઉતરી જાય તો નક્કી પાપમાં પ્રેમ થાય, અને મનમાં એમ થઈ જાય કાંઈ નહીં, હવે આજ્ઞા કોણ પાળે, શું વચન પાળવાનું, તો ભગવાન કલ્યાણ કરે છે. સર્વોપરીનો આશરો એ તો તેડી જાય ધામમાં, કરો પાપ વાંધો નહીં, થાય એટલા કરો, એ ન મૂકે આપણને અહીંયા. અને વાત એ હાજી અહીં તો મૂકવાનું નથી ગમે એમ કરે. પછી અટક ન રહે આજ્ઞા તણી, જો વિમુખની વાતમાં હેત થઈ જાય અને વગર આજ્ઞા પાડે મોક્ષ વિમુખ બતાવી દે કે થઈ ગયું જ છે કલ્યાણ. કલ્યાણ કલ્યાણ શું કરો છો, આજ્ઞા બાગીને બધી શિક્ષા પત્રી પગ તળીએ ફેંદી નાખો, તમ તાર મોક્ષ થઈ ગયો છે, આશરો છે એટલે કલ્યાણ થઈ ગયું. એમ જો ગળા ઉતરી ગયું ને હલવાઈ ગયું ખરેખરું, તો પછી કહે છે આજ્ઞાનો ભાર નહીં રે ઠામું કોઈ. પછી અટક ન રહે આજ્ઞા તણી, રાખે જ્યાં ત્યાં ન રે વાય રે. નિષ્કુળાનંદ કહે તે નર નિશ્ચય, માનો ખરો મનમુખી થાય. પછી ખરેખરો મનમુખી થાય, પછી શિક્ષાપત્રીને પૂછીને કાંઈ ન કરે, મનને પૂછીને કરે. મન કે સ્ત્રીઓ જોવી છે તો કે સારું જોવો, મન કે છે આ ખાવું ડુંગળી તો ખાવ વાંધો નથી, મન કે છે પરદારા સાથે જવું છે કાંઈ વાંધો નહીં, થાય તો ભગવાન કલ્યાણ કરે, અધમ ઉદાહરણ છે ને. મન કે છે કે આટલી ચોરી કરવી છે, ઠીક પડે એટલી લાખ બે લાખ લાગ્યા નથી કાઢ લ્યો, ઠાકોરજી કલ્યાણ કરે. કલ્યાણ ઠાકોરજી ને કરવાનું, પાપ બધું આપણે કરવાનું. નિષ્કુળાનંદ સ્વામી કે ભજન આપણે કરવાનું, મોક્ષ ભગવાન કરે. પણ વિમુખ નો એવો સિદ્ધાંત છે, પાપ બધા આપણે કરવાના, ને ભજન ને મોક્ષ બે ભગવાન ને કરવાનું, આપણે નહીં. માટે ભગવાનના ભક્તો સાવધાન થાય, વિચાર રાખે પોતે પોતાના જીવનો. આ વચનવિધિ ગ્રંથ છે, આમાં આટલી વાત સ્વામીએ સ્પષ્ટ કરી છે, કદાચ આમાં કોઈએ ક્યારેય નહીં પણ સાંભળી હોય. નવું લાગતું છે, ખાવ સ્વામીએ કેવું લખ્યું છે એમ, કારણ કે વચનવિધિ ગ્રંથની કથા લગભગ કોઈએ કરી હોય તો, શી ખબર કરતા હોય તો, હરિભક્તો વાંચતા હોય ત્યારે આવતી હોય, બાકી બધાને એની ખબર ન હોય. નિષ્કુળાનંદ સ્વામીએ આવા ગ્રંથ લખ્યા છે જે આપણા મોક્ષને ખાતર લખ્યા છે. આવા ગ્રંથને વાંચીએ, વિચારીએ, જીવમાં ઉતારીએ, પ્રેમથી જો આવા ગ્રંથમાં વિશ્વાસ રાખીને સાંભળીએ તો આપણા જીવને કોઈ પણ જગ્યાએ મોક્ષમાં વિઘન ન થાય, ક્યાંય પણ આટી ઘૂંટી ના આવે, બધી વાત જેમ તેમ ઓળખાઈ જાય, માયા આપણે પૂરેપૂરી ઓળખી લઈએ, માયામાં ફસાઈએ નહીં. માટે આવા શાસ્ત્રોને વાંચવા, આનો અભ્યાસ રાખવો તો આજ્ઞા પાળવાનું બળ રહે, ભગવાનની આજ્ઞા પળાશે તો જીવમાં બળ આવશે અને ભજન કરવું ગમશે અને મોક્ષ આપણો થશે. સહજાનંદ સ્વામી મહારાજની જય.